గారు ఎం తిలక రాజా మంచుతుమా.
சபைக்கு தலைமை தாங்கும் கௌரவ உறுப்பினர் அவர்களே, பல்கலைக்கழக சட்டங்களை சட்டத்தை திருத்துவதற்கான சட்டமூலம் ஒன்றின் விவாதத்தில் கலந்து கொண்டு உரையாற்றுவதற்கு வாய்ப்பளித்தமைக்கு முதலில் உங்களுக்கு நன்றி தெரிவித்துக் கொள்கின்றேன். அதேபோல இன்றைய விவாதத்தின் போது துறைக்கு பொறுப்பான அமைச்சர் அவர்கள் கௌரவ லட்சுமண் கரியல் அவர்கள் இந்த சபையில் அமர்ந்து அனைத்து பாராளுமன்ற உறுப்பினர்களினதும் அமைச்சரினதும் உரைக்கு செவிமடுத்து அவ்வப்போது எமது உறுப்பினர்கள் முன்வைக்கும் கோரிக்கைகளுக்கும் உரிய பதில்களை அளிப்பது மிகுந்த மகிழ்ச்சி அளிக்கிறது. குறிப்பாக எதிர்கட்சியில் வரிசையில் இருக்கக்கூடிய தமிழ்த் தேசிய கூட்டமைப்பினர் இன்று தங்களது உரைகளிலே தங்களது பிரதேசம் சார்ந்திருக்கக்கூடிய உயர்கல்வி நிறுவனங்களில் ஏற்படுத்தக்கூடிய மாற்றங்கள் செய்யப்பட வேண்டிய அபிவிருத்திகள் குறித்து முன்வைக்கப்படும் போது உடனடியாகவே அவர்களின் உரையின் இறுதியிலே அமைச்சர் அவர்கள் அதற்கு சாதகமான பதில்களை வழங்குவது மகிழ்ச்சி அளிக்கின்றது. கௌரவ உறுப்பினர் சிவசக்தி ஆனந்தன் அவர்களின் உரையின் போதாக இருக்கட்டும், கௌரவ உறுப்பினர் சார்ல்ஸ் நிர்மலநாதன் அவர்களின் உரையின் போதாக இருக்கட்டும், நாங்கள் அதனை அவதானிக்கக்கூடியதாக இருந்தது. இந்த கலாச்சாரம் உண்மையிலே போற்றத்தக்கது. அந்த வகையிலே இதற்கு முன்பு இந்த சபையிலே உரையாற்றிய மதுரை மாவட்ட பாராளுமன்ற உறுப்பினர் அரவிந்த குமார் அவர்கள் சில கோரிக்கைகளை முன்வைத்திருந்தார். இந்த மலையக பல்கலைக்கழகம் குறித்த கோரிக்கை இன்று நேற்றல்ல, பல வருட காலமாக இந்த சபையிலும் சபைக்கு வெளியிலும் முன்வைக்கப்பட்டுக் கொண்டு வருகிறது. 2004 என நினைக்கிறேன் மதுரை மாவட்ட பாராளுமன்ற உறுப்பினராக இருந்து அப்போது குறுகிய காலம் தோட்ட உட்கட்டமைப்பு அபிவிருத்தி அமைச்சராக இருந்த கௌரவ டிலான் பேரரா அவர்கள் இந்த மலையக பல்கலைக்கழகம் ஒன்று குறித்த அமைச்சரவை பத்திரம் ஒன்றை கூட தயார் செய்து அமைச்சரவைக்கு சமர்ப்பிக்கவிருந்த நிலையில் அந்த காலப்பகுதியில் ஆட்சி நிறைவுற்றதன் காரணமாக 2005 தேர்தல்கள் வந்ததன் காரணமாக அது கிடப்பில் போடப்பட்ட ஒரு விடயமாக மாறிவிட்டது. இப்போதும் மலையகத்திலிருந்து வந்திருக்கக்கூடிய பாராளுமன்ற உறுப்பினர்களினால் தொடர்ச்சியாக இந்த கோரிக்கை வைக்கப்படுகின்ற போதும் கூட அது ஒரு முறையான திட்டத்தின் அடிப்படையில் முன்வைக்கப்படாமலும் மேற்கொள்ளப்படாமலும் இருக்கின்ற ஒரு துரதிருஷ்டவசமான சம்பவம் தொடர்ச்சியாக நடந்து கொண்டிருக்கின்றது. இது குறித்து நாங்கள் அமைச்சருடன் இந்த பாராளுமன்றத்திற்கு வெளியே அமைச்சு மட்டத்திலே ஒரு கலந்துரையாடலை எதிர்பார்க்கிறோம். அந்த கலந்துரையாடலுக்கு அமைச்சர் அவர்கள் வாய்ப்பினை ஏற்படுத்தி தருவார் என நான் இந்த உச்ச சபையிலே எதிர்பார்க்கின்றேன். காரணம், ஏனைய மாவட்டங்களிலிருந்து வருகை தந்திருக்கக்கூடிய பாராளுமன்ற உறுப்பினர்கள் ஏற்கனவே தங்களது மாவட்டத்தில் இருக்கக்கூடிய பல்கலைக்கழகங்களில் மேலதிக வளாகங்களை கோருவது, மேலதிக வளாகங்களை நிறுவுவது சம்பந்தமாக கோரிக்கொண்டிருக்கிற கோரிக்கை விடுக்கின்ற இந்த நிலையில் நாங்கள் இந்த மலையக கலை கலாச்சாரங்களை தழுவியதாக அங்கு வந்திருக்கக்கூடிய கல்விசார் மாற்றங்களை உள்வாங்கக்கூடிய ஆய்வுகளுக்கும் பயன்படக்கூடிய ஒரு பல்கலைக்கழக கல்லூரியை தானும் முதலில் ஆரம்பித்து பின்னாளில் அதனை ஒரு பல்கலைக்கழகமாக மாற்றுகின்ற ஒரு ஏற்பாட்டுக்கு அது உதவும் என்ற கோரிக்கையை நாங்கள் வலுவாக முன்வைக்கின்றோம். அதற்கான ஏற்பாடுகளாக கூட கடந்த காலங்களிலே இதே குறிப்பிட்ட கௌரவ அமைச்சர் லட்சுமண் கிரியல் அவர்கள் பெருந்தோட்டத்துறை அமைச்சராக இருக்கின்ற போது கொத்மலை பிரதேசத்திற்கு உட்பட்ட பகுதியிலே உரிய நிலம் ஒன்றையும் கல்வி ராஜாங்க அமைச்சர் ராதாகிருஷ்ணன் அவர்கள் பெற்றுக் கொண்டிருக்கிறார். எனவே இந்த சந்தர்ப்பத்தில் எத்தகைய பீடம் ஒன்றை அங்கே உருவாக்கலாம் என்கின்ற ஒரு கேள்வி எழுகிறது. இப்போதைய நிலையில் திறந்த பல்கலைக்கழகத்தின் ஊடாகவும் அல்லது ஏனைய முறை சார்ந்த பல்கலைக்கழகங்களில் வெளிவாரி மாணவர்களாகவும் இந்தியாவை தளமாக கொண்டு இயங்குகின்ற பல்வேறு தனியார் பல்கலைக்கழகங்கள் தொலைத்தொடர்பு ஊடாகவும் அல்லது பிரத்யேக கல்வி நிலையங்கள் ஊடாகவும் அங்கே கலைத்துறையை சார்ந்து பல நூறுக்கணக்கான மாணவர்கள் பயின்று கொண்டிருக்கிறார்கள். எனவே அவர்களை முன்வைத்ததாக ஆரம்ப கட்டத்தில் கலைத்துறை சார்ந்த கலாச்சாரம் சார்ந்த பாரம்பரிய கலைகள் சம்பந்தமான அதே போன்று அமைச்சர் அவர்களுக்கு நல்ல வாய்ப்பாக இருக்கக்கூடிய ஒரு துறை பெருந்தோட்ட கைத்தொழில் தளமாக இருக்கின்ற ஒரு துறையாக மலையக பகுதி காணப்படுகிறது. எனவே அந்த பெருந்தோட்ட முகாமைத்துவம் சம்பந்தப்பட்ட கற்கைநெறிகள் சப்ரகமோ பல்கலைக்கழகத்திலே இருக்கிறது. எனவே இத்தகைய அந்த பிரதேசத்துக்கு பொருத்தமான கற்கைநெறிகளை கொண்டதான ஒரு பீடத்தை மலையகத்திலே பகுதியை தளமாக கொண்டு உருவாக்குவதன் மூலமாக எதிர்வரும் காலத்தில் அது மலையக பல்கலைக்கழகமாக உருவாவதற்கான வாய்ப்புகள் இருக்கின்றது என்கின்றதை இந்த சந்தர்ப்பத்திலே நான் அமைச்சர் அவர்களின் கவனத்துக்கு கொண்டு வர விரும்புகின்றேன். சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இதே சந்தர்ப்பத்தில் இன்னும் ஒரு மிக முக்கியமான கோரிக்கையையும் நான் அமைச்சரிடத்தில் முன்வைக்கலாம் நினைக்கிறேன். அதுதான், இவ்வாறு அந்த நுவர்லியா மாவட்டத்தை மையமாக கொண்ட அந்த தளமாக கொண்ட பல்கலைக்கழக கோரிக்கை தொடர்ச்சியாக கோரிக்கை விடுக்கப்பட்டும் அது கிடைக்க பெறாத பட்சத்தில் நான் ஏற்கனவே இந்த சபையிலே ஹட்டன் நகரத்தை மையமாக கொண்டு இயங்கி வருகின்ற இலங்கை திறந்த பல்கலைக்கழகம் ஒன்றுக்கான கற்கை நெறிக்கான கட்டடம் ஒன்று சம்பந்தமாக நான் ஒரு பிரேரணையை முன்வைத்து உயர்கல்வி ராஜாங்க அமைச்சர் கிரேரு அவர்கள் ஒத்துக்கொண்டார். அது குறிப்பிட்ட இடம் சம்பந்தமான பிரச்சனை இருக்கிறது. அந்த இட பிரச்சனை தீர்த்து வைக்கின்ற பட்சத்திலே இலங்கை திறந்த பல்கலைக்கழகத்தின் ஹட்டன் கற்கை நிலையத்துக்கான கட்டடம் அமைத்துக் கொடுப்பதற்கு தான் உடன்படுவதாக இருந்த போதும் கூட மலையக மக்கள் முன்னணியின் தலைவரும் முன்னாள் அமைச்சருமான கௌரவ சந்திரசேகரன் அவர்கள் காலத்தில் பெற்றுக் கொள்ளப்பட்ட ஹட்டன் மல்லியப்பு நகரிலே இருக்கக்கூடிய அந்த காணி வெளியாரின் சுவீகரிப்புக்கோ அபகரிப்புக்கோ உள்ளாகாத பட்சத்திலும் கூட அந்த காணிக்கு செல்லுகின்ற பாதை பல்வேறு அபகரிப்புக்கு உட்பட்டிருப்பதன் காரணமாக சுமார் 10 வருட காலமாக இந்த கற்கை நெறி நிலையத்தை அமைப்பதில் பல்வேறு தடங்கல்கள் இருக்கின்றது. எனவே அது தொடர்பாக தொடர்ச்சியாக பேசிக் கொண்டு வருகிற போதும் இந்த காணி பிரச்சனையின் காரணமாக அங்கே திறந்த பல்கலைக்கழகத்தின் கற்கை நிலையத்தை அமைப்பதற்கு கூட பல்வேறு சிக்கல் இருக்கிறது. நான் தனிப்பட்ட முறையிலே நேற்று கூட அமைச்சர் அவர்களை சந்தித்து இது குறித்து உரையாடி இருந்தேன். அமைச்சர் அவர்கள் பல்கலைக்கழக கல்விக்கு பொறுப்பாக இருக்கிற அதே போன்று நெடுஞ்சாலைகள் துறைக்கும் பொறுப்பாக இருக்கின்ற அமைச்சர் என்ற வகையிலே அங்கே ஹட்டனுக்கும் கொட்டகலைக்கும் இடைப்பட்ட ஒரு பகுதியிலே நெடுஞ்சாலைகள் அமைச்சுக்கு பொறுப்பாக இருக்கக்கூடிய நிலம் கட்டிடத்தோடு அங்கே ஒரு இடம் காணப்படுகிறது. அதனை ஒரு தற்காலிக கற்கை நெறிக்குரிய சிறந்த பல்கலைக்கழகத்திற்கான கற்கை நெறிக்கான இடமாக அமைச்சர் வழங்கும் இடத்து அது எதிர்வரும் காலத்திலே இந்த திறந்த பல்கலைக்கழகத்திற்கான கட்டிடம் ஒன்றை பெற்றுக் கொடுப்பதற்கு வாய்ப்பாக இருக்கும் என நான் எதிர்பார்க்கிறேன். காரணம், கடந்த 2 தினங்களுக்கு முன்பதாக பல்கலைக்கழக மானியங்கள் ஆணைக்குழுவின் தலைவர் மொஹாண்டி சில்வா அவர்கள் சொல்லியிருக்கிறார், மரபு சார்ந்த பல்கலைக்கழகங்களில் வெளிவாரி மாணவர்களை குறைத்து அவர்களையும் திறந்த பல்கலைக்கழகத்தின் ஊடாகவே இணைத்து திறந்த பல்கலைக்கழகத்தின் ஊடாகவே இனி வெளிவாரி கட்டிகளும் மேற்கொள்ளப்பட வேண்டும் என்கிற தீர்மானத்தை எடுத்திருக்கிறார். இப்போதைய நிலையில் பெருந்தோட்ட பாடசாலைகளில் ஆசிரியராக இருக்கக்கூடிய பலர் வெளிவாரியாக இந்த பல்கலைக்கழகங்களின் ஊடாக முதற்பட்டத்தையோ அல்லது முதுமானி பட்டத்தையோ பெற்றுக் கொள்கின்ற மரபுதான் காணப்படுகிறது. எனவே இந்த திறந்த பல்கலைக்கழக கட்டிடத்தை தானும் அமைத்துக் கொடுக்கின்ற பட்சத்தில் குறைந்தபட்சம் அவர்களுக்கான ஒரு பல்கலைக்கழக கற்கை நெறி நிலையமாவது அந்த பிரதேசத்தை மையப்படுத்தியதாக அமையும் என்ற வேண்டுகோளை இந்த சந்தர்ப்பத்தில் விடுத்து நான் நினைக்கிறேன் அமைச்சர் இந்த கோரிக்கைக்கு சாதகமான பதிலை எனது உரையின் கடைசியிலே வழங்குவார் என அதற்கு போதுமான தகவல்களையும் சிறந்த பல்கலைக்கழகத்தில் இருந்தான அவர்களின் ஆலோசனைகளையும் பெற்றுக் கொடுப்பதற்கும் மாவட்டத்தின் பாராளுமன்ற உறுப்பினர் என்ற வகையிலே நான் தயாராக இருக்கின்றேன் என கூறிக்கொண்டு இந்த விவாதத்துக்கு சம்பந்தமில்லாத இன்னும் ஒரு விடயத்தையும் இந்த சந்தர்ப்பத்திலே நான் இந்த சபையிலே முன்வைக்கலாம் நினைக்கிறேன். கடந்த 2 நாட்களாக பத்திரிகைகளிலே பிரபலமாக பேசப்படுகின்ற விடயம் இந்த புசல்லாவ இளைஞர் மரணம் தொடர்பாக மலையக பாராளுமன்ற உறுப்பினர்கள் மௌனமாக இருக்கின்றோம் என்பதாக. உண்மையிலேயே அந்த சம்பவம் இடம்பெற்று அந்த காலை பொழுதிலேயே அந்த சம்பவம் இடம்பெற்ற உடனேயே எமது தமிழ் முற்போக்கு கூட்டணியின் தலைவர் மனோகணேசன் அவர்களின் அறிவுறுத்தலுக்கு அமைய அமைச்சர் திகாம்பரம் அவர்களும் கண்டி மாவட்ட பாராளுமன்ற உறுப்பினர் நண்பர் வேலுக்குமார் அவர்களும் ஸ்தலத்திற்கே சென்று அந்த பிரச்சினை தொடர்பாக உரிய அதிகாரியுடன் கலந்துரையாடி அங்கே ஏற்படவிருந்த பெரும் கலவரத்தை நிறுத்தி சுமூகமான ஒரு சூழ்நிலையை உருவாக்கக்கூடிய ஒரு சந்தர்ப்பம் அன்றைய நாளில் நிகழ்ந்தது. அதனை ஊடகங்கள் பரவலாக பேசியிருந்தன. அதே நேரம் அடுத்த தினத்தில் நேற்று முன்தினம் இந்த பாராளுமன்றத்திலே நிலைய கட்டளைகள் கீழ் உள்ள அதிகாரங்களின் அடிப்படையில் எதிர்கட்சி பாராளுமன்ற உறுப்பினர் கௌரவ தினேஷ் குணவர்தன் அவர்கள் முன்வைத்த கேள்வியை அடுத்து அதற்கு சட்டத்துறைக்கு பொறுப்பாக போலீஸ் திணைக்களத்துக்கு பொறுப்பாக இருக்கக்கூடிய அமைச்சர் சாகல ரத்நாயக் அவர்கள் அதற்கு உரிய நடவடிக்கை மேற்கொள்ளப்படும் என பதிலளித்திருந்தார். இது போன்ற பல கேள்விகளையும் மலையக மக்கள் குறித்த பல்வேறு முன்வைப்புகளுக்கும் ஆதரவாகவும் குரல் கொடுத்துக் கொண்டிருக்கும் கௌரவ பாராளுமன்ற உறுப்பினர் சிரேஷ்ட பாராளுமன்ற உறுப்பினர் தினேஷ் குணவர்தன் அவர்களுக்கு நான் இந்த சந்தர்ப்பத்திலே நன்றி கூற கடமைப்பட்டுள்ளேன். இந்த பாராளுமன்ற உறுப்பினராக நான் இங்கே வருவதற்கு முன்பதாக கூட அல்லது பாராளுமன்ற உறுப்பினர் ஆகி பிரதேசபைகள் சட்டம் பெருந்தோட்ட பகுதிகளுக்கு சேவையாற்ற முடியாத நிலைமையில் இருக்கின்றது என்கின்ற காரணத்தை முன்வைத்து நாங்கள் பிரேரணை முன்வைப்பதற்கு முன்பதாக கடந்த ஆட்சி காலத்தில் கூட ஒரு தெரிவுக்குழு அமைக்கப்பட்டிருந்த நேரத்தில் அந்த தெரிவுக்குழுவின் ஊடாக அந்த பிரதேசபைக்கு சட்டத்தினை திருத்துவதற்கு கௌரவ தினேஷ் குணவர்தன அவர்கள் முன்னின்று செயற்பட்டமை நான் இந்த சந்தர்ப்பத்தில் ஞாபகப்படுத்த விரும்புகின்றேன். அதே போல அவ்வப்போது நாங்கள் ஆளும் கட்சி உறுப்பினர்களாக மிக குறைந்த நேர அளவே எங்களுக்கு உரையாற்ற கிடைக்கின்ற சந்தர்ப்பங்களில் நாங்கள் எழுப்ப வேண்டிய கேள்விகளை அவருக்கு ஊடாக அணுகின்ற பொழுது அதனை இந்த சபையில் முன்வைக்கின்ற பெருந்தன்மையை தினேஷ் குணவர்தன் அவர்கள் கொண்டிருக்கின்றார் என்பதை ஞாபகப்படுத்திக் கொண்டு அத்தகைய ஒரு முன்வைப்பினை தினேஷ் குணவர்தன போன்ற சிரேஷ்ட பாராளுமன்ற உறுப்பினர்கள் முன்வைக்கும் போது அதனை பெரிதாக பேசுகின்ற இதே ஊடக நண்பர்கள் மலையகம் சார்ந்த விடயங்கள் மலையகம் சார்ந்த பாராளுமன்ற உறுப்பினர்களால் பேசப்படுகின்ற பொழுதும் அதனையும் முக்கியத்துவம் கொடுத்து அதற்கும் அதனை உரிய கவனத்தில் எடுக்க வேண்டும் என கேட்டுக்கொள்வதோடு இந்த இத்தகைய சந்தர்ப்பங்களில் மலையக விடயங்களும் தேசிய விடயங்கள் என்கின்ற அடிப்படையில் இத்தகைய கலவரங்கள் உயிரிழப்புகளுக்கு முக்கியத்துவம் கொடுக்கப்படுவது போலவே மலையக மக்கள் சார்ந்து உரிமை சார்ந்ததாக முன்வைக்கப்படுகின்ற பிரச்சனைகள் இந்த பாராளுமன்றத்தில் எழுப்பப்படும் போதும் அதிலும் ஊடகங்கள் இத்தகைய அக்கறையை செலுத்த வேண்டும் என வினயமாக கேட்டுக்கொண்டு இந்த வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
நன்றி. கரு ஷஹான் சேமசிங்க மந்திரித்துமா.
கரு மூலாசனாரோட மந்திரித்துமனி, விசேஷமும் சத்ரு வேணவா விஸ்வவித்யால பணத்து சம்சோதனை கரண அவஸ்தாவை அதாஸ் கீப்பே அப்பிரகாஷ் கிரீமட லபியம் கன ஏக்கம கரு அமாத்துமாட்ட ஸ்தூதிவந்த வேணவா. අනධ්‍යන කාර්ය මණ්ඩලයේ ඒ විශ්‍රාම යාමේ සීමාව සම්බන්ධයෙන් තිබිච්ච ගැටලුව නිරාකරණය කරන්න අවශ්‍ය කටයුතු කිරීම ගැන අද අපි ගත්තොත් එහෙම විශ්වවිද්‍යාල පද්ධතියේ දෙවන්ත අර්බුද රාශියකට මුණ පාලා ඉන්න යුගයක්. සමස්ත විශ්වවිද්‍යාල පද්ධතියම මේ වෙනකොට පාරට ඇවිල්ලා විශ්වවිද්‍යාලයේ ඉගෙන ගන්න අපේ සහෝදර සහෝදරියන්ගේ ගැටලු නිරාකරණය කරගන්න රජයත් එක්ක විශාල අරගල කරන යුගයක්. හැම විශ්වවිද්‍යාලයකම වගේ අට්ටාල ගහලා කොළඹ කොටුව ආදී ප්‍රදේශවල අට්ටාල ගහලා මේ ආණ්ඩුව අනිකුත් සෑම ගැටලුවකටම වගේ විශ්වවිද්‍යාල සිසුන්ගේ ප්‍රශ්නවලටත් අහුන්කම් දෙන නොදෙන යුගයකට අද මේ රට තල්ලු කරගෙන ගිහිල්ලා තියෙනවා. එහින්ද අපි හිතනවා මේක අපේ රටේ අනාගතයේ දරුණු ගැටලුවක් බවට පත්වෙන්න පුළුවන්. එහින්ද වහාම මේ ප්‍රශ්නවලට රජයක් හැටියට මැදිහත් වෙලා මේ ශිෂ්‍යයන්ගේ ප්‍රශ්න ටික විසඳලා අපේ රටේ අනාගතයේ අධ්‍යාපනය ආරක්ෂා කරගෙන විශේෂයෙන් උසස් අධ්‍යාපනය ආරක්ෂා කරගෙන ඉදිරියට යන්න ඕන නම් මේ ප්‍රශ්නවලට මැදිහත් වෙලා උත්තර ලබා දීම රජයේ වගකීමක් කියලා මං සලකනවා. හැබැයි මං හිතනවා අපි යෝජනා කරනවා විශේෂයෙන්ම මහාමාර්ග අමාත්‍යංශයත් උසස් අධ්‍යාපනය කියන ඒ පුළුල් ශේෂ්ත්‍රයත් කියන ශේෂ්ත්‍රයන් දෙකම ලක්ෂ්මන් කිරියල් අමාත්‍යතුමාට භාර දීම හරහා සමහර විට එතුමාට කාලයක් නැතිව ඇති. මේ වෙනකොට උසස් අධ්‍යාපනයේ තියෙන ගැටලු සඳහා තමන්ගේ කාලය යොමු කරන්නේ. ඒ හින්දා මේ අමාත්‍යංශ එකට ගෙනියනවට වඩා වෙන වෙනම ගෙනියනවා නම් මීට වඩා සුදුසුයි කියන යෝජනාව අපි කරනවා. එහින්ද මේ ගැන වැඩි අවධානයක් අනාගතයේදී රජයේ යොමු කරයි කියලා අපි බලාපොරොත්තු වෙනවා. ඒකම අද අපි දන්නවා අපේ රටේ 18% ප්‍රමාණයක් තමයි ශිෂ්‍ය ශිෂ්‍යාවන් විශ්වවිද්‍යාල වරම් ලබන්නේ. 150,000ක් ගත්තහම පහුගිය අවුරුද්ද වෙනකම් 25,000යි. ඒ 25,000 දක්වා කොහොමද මේ කාර්ය වැඩි වුණේ කියලා අපි සියලු දෙනා දන්නවා. 13,500ක්ව තිබිච්ච විශ්වවිද්‍යාල වරම් හිමි ශිෂ්‍ය සංඛ්‍යාව පහුගිය රජයේ කාර්යභාරය තුළ 25,000 දක්වා වැඩි වුණා. ඒකම මේ අවුරුද්දේ තව 2,200කින් වැඩි වෙලා තියෙනවා. ඒ වැඩිවීම රජයට කරන්න පුළුවන් වුණේ විශේෂයෙන්ම තාක්ෂණික විෂයධාරාව පහුගිය රජය විසින් අපේ රජය විසින් හඳුන්වා දීම තුළ. තාක්ෂණික විෂයධාරාව අලුතෙන් හඳුන්වලා දීලා 2013 ජූලි මාසේ 15 තමයි තාක්ෂණික විෂය ධාරාව හඳුන්වලා දුන්නේ. මේ හඳුන්වා දීමේ දිනය ඓතිහාසික දිනයක්. මොකද එවකට ජනාධිපතිවරයා වෙහිටි මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමත් එවැගේම දල සලහප්පරුම විෂය භාර අමාත්‍යතුමත් ඒ කරපු ඉල්ලීමට අනුව යෝජනාවට අනුව එක්සත් ජාතීන්ගේ සංවිධානය හැම වර්ෂයකම ජූලි 15 ඉන්ටර්නැෂනල් යූත් ස්කිල්ස් ඩේ හැටියට ඔවුන්ගේ කැලැන්ඩරයට ඇතුළත් කරගත්තා. ඉන්ටර්නැෂනල් යූත් ස්කිල්ස් ඩේ හැටියට අපේ රටේ යෝජනාවක් ඇතුළත් කරගද්දී බෑන් කීන් මූන් මහතා මේ අවුරුද්දේ ජූලි මාසේ 15 දිනේ සමරද්දී මහ අභිමානයෙන් ඒ ගැන කතා කරද්දී අනාගතයට මේ ලෝකයේ ගමන් කිරීම ගැන කතා කරද්දී අවාසනාවකට ඒ දිනය UN කැලැන්ඩරේ ලබාගත් එක්සත් ජාතීන්ගේ සංවිධානයේ කැලැන්ඩරේ ලබාගත් අපේ රට නිහඬව හිටියා. ඒක ඉතාම කනගාටුදායක තත්වයක්. ඒකම මේ තාක්ෂණික විෂය ධාරාව හඳුන්වා දීමත් එක්කම අපේ රටේ අධ්‍යාපනයේ පරිවර්තනයක් සිදු වුණා. අපේ රටේ අලුත් දිශාවකට අධ්‍යාපනය ගමන් කරා. ඒ සඳහා අවශ්‍ය යටිතල පහසුකම් රටේ නිර්මාණය වෙමින් පැවතුණා. ඒ සඳහා ඉස්සෙල්ලම පාසල් 1000ක් තෝරගෙන ඒ පාසල් 1000 තාක්ෂණික විද්‍යාගාර පිහිටවන්න අවශ්‍ය කටයුතු ටික කරා. හැබැයි අවාසනාවකට මේ රජයේ බලයට පත්වීමත් සමගම 330කට ආසන්න විද්‍යාගාර ප්‍රමාණයක් ඒ පහුගිය රජය ඉදිකරා. එතනින් ඒ ව්‍යාපෘතිය අතරමඟ නැවතිලා තියෙනවා. ඒ හින්දා රජයට අපි ඉල්ලීමක් කරනවා නැවත මේ ව්‍යාපෘතිය ආරම්භ කරලා ඒ ආධාර දීපු රටවල් එක්ක කතා කරලා ඒ ආධාර දීපු කණ්ඩායම් එක කතා කරලා තාක්ෂණික විෂය ධාරාව සඳහා ප්‍රචලිත කිරීමත් ඒ වගේම අනාගතය වෙනුවෙන් ආරම්භ කරලා ගෙන ගියපු වැඩසටහන සඳහා මේ ඉතිරි විද්‍යාගාර සංඛ්‍යාවත් අපේ රටේ අවශ්‍ය දරුවන්ගේ පහසුකම් වැඩි දියුණු කරන්න ඒ අවශ්‍ය පහසුකම් ටික ලබා දෙන්න කියලා. ඒකම මේ මම ඉස්සෙල්ලා කියපු 118ක විශ්වවිද්‍යාල ප්‍රවේශය මේ 118ක විශ්වවිද්‍යාල ප්‍රවේශය සහ ඒ විශ්වවිද්‍යාල ප්‍රවේශය ලබා ගන්න බැරි ඉතිරි කණ්ඩායම 15,000ක් දෙනා විදේශගත වෙන උසස් අධ්‍යාපනයට අනිත් පැත්තෙන් 27,000ක් දෙනා අපේ රටේ විශ්වවිද්‍යාල පද්ධතියට ඇතුළත් වෙනවා. හැබැයි එතනින් අපේ රජය නැවතුනේ නැහැ. ඒ රජය එතනින් නවතින්නේ නැතුව විශේෂයෙන්ම විශ්වවිද්‍යාල විද්‍යාතන විශ්වවිද්‍යාල විද්‍යාතන ටික එක දිස්ත්‍රික්කයකට එක බැගින් විද්‍යාතන 25ක් මේ රටේ හඳුන්වා දෙන්න අවශ්‍ය වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරා. ඒ අනුව විශ්වවිද්‍යාල විද්‍යාතන 5ක් මේ රටේ ක්‍රියාත්මක වුණා. පහුගිය අවුරුද්දේ ඉඳලා කෑගල්ලේ පිහිටි ඒ විද්‍යාතනයේ ක්‍රියාත්මක වෙනවා. එතකොට සම්පූර්ණ 6යි. හැබැයි ලක්ෂ්මන් කිරියල්ල ඇමතුමාගෙන් එවල ප්‍රශ්න කරද්දී අපේ සහෝදර මන්ත්‍රීවරේ කතා කරද්දී කිව්වා ඉතිරි 25 දක්වා තියෙන ඉතිරි 19ක් සම්පූර්ණ කරන්න අවශ්‍ය වැඩසටහන ක්‍රියාත්මක කරනවා කියලා. හැබැයි උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයේ කිසිදු වැඩසටහනක මේ විද්‍යායතන සම්බන්ධයෙන් සඳහන් වෙන්නේ නැහැ. ඒ අනිවාර්යෙන් මේ විද්‍යායතන ක්‍රියාත්මක වීම නැවතිලා තියෙන්නේ. ඒ විද්‍යාතන ක්‍රියාත්මක වීම නැවතිලා තියෙන්නේ. ඒ සඳහා බඳවා ගැනීම කරද්දී 6,000ක් දක්වා බඳවා ගැනීම කරන්න අවශ්‍ය වැඩපිළිවෙල හදලා තිබ්බේ. ඒ හින්දා මෙන්න මේ ක්‍රියාදාමයට රජයේ අවධානය යොමු කරන්න ඕනි. එහෙම නැතුව අර චම්පික රණවක ඇමතුමා යෝජනා කරපු දේ ක්‍රියාත්මක කළොත් එහෙම එතුමා මම දන්නේ නැහැ ඔබතුමා රජයේ නියෝජනයක කරන්නේ. අපි විශ්වාස කරනවා චම්පික රණවක ඇමතුමා වගකීම යුතු ඇමතිවරයෙක් හැටියටත් ඒ වගේම මේ රටේ නිදහස් අධ්‍යාපනයේ භුක්ති විඳපු ඇමතිවරයෙක් හැටියටත් එතුමා යෝජනා කරේ මේ රටේ රාජ්‍ය විශ්වවිද්‍යාල පෞද්ගලික කිරීමේ පළවෙනි වැඩමුළුවද මේ තියන්න යන්නේ කියන සැකය අපි තුල තියෙනවා. මොකද තමුන්නාන්සේලාගේ රජයට පෞද්ගලිකකරණය පිළිබඳව ඉතිහාසයේ තියෙන්නේ මහා ලොකු විශ්වාසයක්. රාජ්‍ය දේපල පෞද්ගලිකකරණය කළා තියෙනවා නම් මේ වෙනකන් අපේ රටේ ඉතිහාසයේ ඒ කරේ වැඩියෙන්ම කරේ එක්සත් ජාතික පක්ෂ රජය අදටත් කරගෙන යන්නේ එක්සත් ජාතික පක්ෂ රජයන්. ඒ හින්දා අපි ඉතාම ඕනකමකින් ඉල්ලනවා මුදල් ගෙවලා රාජ්‍ය විශ්වවිද්‍යාලවලට අපේ සහෝදර සහෝදරයන් ඇතුළත් කර ගැනීමේ ක්‍රමවේදයක් ගැන හිතන්නවත් යන්න එපා. මේ විශ්වවිද්‍යාල පද්ධතිය පුළුල් කරන්න අවශ්‍ය නම් පුද්ගලික විශ්වවිද්‍යාල මේ රටට අරගෙන එන්න. ඒවා නියාමනය කිරීමේ අවශ්‍ය වැඩපිළිවෙලක් යොදන්න. ඒ වගේ ගුණාත්මක භාවය පිළිබඳ පරීක්ෂණ කරලා ඒ සඳහා නිවැරදි ක්‍රමවේදයක් නිර්මාණය කරන්න. හැබැයි ඒ නිර්මාණය නොකර මේ විශ්වවිද්‍යාලවලට රාජ්‍ය විශ්වවිද්‍යාලවලට මුදල් ගෙවලා දරුවන් ඇතුළත් කර ගැනීමේ ක්‍රමවේදයක් යෝජනා කිරීම සම්බන්ධයෙන්ම අපි කනගාටුව ප්‍රකාශ කරනවා චම්පික රණවක ඇමතුමාට. ඒකම එතුමා ප්‍රකාශ කරා මේ සුදුසුකම් වල නැවත සලකා බැලීමක් කළ යුතුයි කියලා. ඒක ගැටලුවක් නැහැ. සුදුසුකම් වල නැවත සලකා බැලීමක් කරන්න. හැබැයි ඒ කියන යෝජනාව පිළිගත්තොත් ඒ කියන ආකාරයට සුදුසුකම් නැවත සලකා බැලීමක් කරොත් 27,000ක් දෙනාටවත් යන්න තියෙන විශ්වවිද්‍යාල පද්ධතිය වැසෙනවා. එහෙම වුණොත් නැවත අර අවුරුදු 10කට කලින් තිබ්බ 13,000ක් 14,000ක් වගේ කණ්ඩායමක් විතරක් විශ්වවිද්‍යාල වරම් ලබනවා. එහෙනම් මම දන්නේ නැහැ මොන පදනමුඩ මේක කිව්වද කියලා. හැබැයි ඒ ප්‍රකාශය කරේ මේ උත්තරීතර පාර්ලිමේන්තුව තුල. ඉතින් ඒ සම්බන්ධයෙන් අපි විශේෂයෙන් අවධානය යොමු කරනවා. මේක මම නැවත නැවතත් කියනවා, මේ රාජ්‍ය විශ්වවිද්‍යාල පද්ධතිය පුද්ගලීකරණය කරන්න මාන බලමින් ඉන්න ආණ්ඩුවක්ද කියන සැකය අපි තුල තියෙනවා. ඒක තවත් තීව්‍ර වෙනවා. අද උසස් අධ්‍යාපන ඇමතුමා ඉදිරියේ චම්පික රණවක ඇමතුමා ප්‍රකාශ කිරීම මෙන්න මේ වගේ යෝජනාවක් ප්‍රකාශ කිරීම සම්බන්ධයෙන්. එයින්ද අපි විශ්වාස කරනවා මේක කිසිසේත්ම මේ රටේ ක්‍රියාත්මක කරන්න බෑ. තමුන්නාන්සේලා පුද්ගලික විශ්වවිද්‍යාල කෙරෙහි අවධානය යොමු කරන්න, යොමු කරලා කාටත් පිළිගන්න පුළුවන් ආකාරයේ විශ්වවිද්‍යාල පද්ධතියක් මේ රටේ නිර්මාණය කරන්න. ඒක තමයි රජයක් තුලින් රටේ ජනතාව බලාපොරොත්තු වෙන්නේ. තියෙන සම්පත් පුද්ගලික අංශයට ලබා දීම නෙමෙයි, තියෙන සම්පත් තමන්ගේ වියදම ආවරණය කරගන්න පුද්ගලීකරණය කිරීම නෙමෙයි, තමන්ගේ දූෂණය නාස්‍ය වහගන්න පුද්ගලීකරණය කිරීම නෙමෙයි, රජයේ සම්පත් රජය ආරක්ෂා කරගෙන ඉදිරියට යන ගමන් අලුතෙන් ආයෝජන වුණ. දැන් පහුගිය මැතිවරණ කාලෙදි කිව්වනේ මේ රටට ඕනෑ තරම් ආයෝජක වෙන්න ඉන්නවා, ඕනෑ තරම් ආයෝජක වෙන්න ඉන්නවා. හැබැයි මාස 18ක් ගියා මේ රටට ආපු ආයෝජකයෙක් නැහැ. මේ රටට ඇවිල්ලා අධ්‍යාපනය වෙනුවෙන් ආයෝජනය කරන්න ඉදිරිපත් වූ ආයෝජකෙක් නැහැ. ඒ හින්දා තමයි අපිට අර සැකයේ එන්නේ මේ මාන බලන්නේ මේ රාජ්‍ය විශ්වවිද්‍යාල ටික පුද්ගලික අංශයට ලබා දෙන්නද කියලා. ඉතින් මේ සම්බන්ධයෙන් අවධානය යොමු කරද්දී විශේෂයෙන්ම මහපොළ ශිෂ්‍යත්වය පිළිබඳ නවතත් සොයා බැලීමක් කරන්න. ඒ සම්බන්ධයෙන් විශ්වවිද්‍යාල පද්ධතිය තුළ ඒ ශිෂ්‍ය ශිෂ්‍යාවන්ගේ චෝදනාවන් තියෙනවා. 130ක් විතර මහපොළ ශිෂ්‍යත්වය ලබා ගන්න ඒ සහෝදර සහෝදරියන් ලබාගත යුතුම පිරිසද කියලා ඒ විශ්වවිද්‍යාල පද්ධතිය ඇතුළත කතා කරනවා. එයින්ද නැවත සලකා බැලීමක් කරන්න ඕනනම් ඒ ලබා දෙන ශිෂ්‍යත්ව සංඛ්‍යාව නුසුදුසු අයට ලැබෙනවා නම් ඒක සුදුසු කණ්ඩායමට ලබා දීලා තව පුළුවන් නම් මහපොළ ශිෂ්‍ය ආධාරය තව සංඛ්‍යාවකට ඉදිරියේදී ලබා දෙන කටයුතු කරන්න කියන ඉල්ලීම අපි ඉතාම ගෞරවයෙන් කරනවා. ඒකම
මන්තුමා දවිනාඩියක් තියෙනවා.
ඒකම විශේෂයෙන් අපිට කියන්න ඕනේ, විශේෂයෙන්ම අපිට කියන්න ඕනේ මහා මාර්ග අමාත්‍යංශයත් උසස් අධ්‍යාපන අමාත්‍යංශයත් එකට ගමන් එක විශේෂභාර අමාත්‍යවරයෙක් යටටපත් කිරීම හරහාද මන් දන්නේ නැහැ. විශ්වවිද්‍යාලයේ ඉන්න සිසුන් මහපාරට ඇවිල්ලා ඉන්නේ. ඒකම අද ලක්ෂ්මන් කිරියල් ඇමතුමා සාකච්ඡා කරපු ආකාරයට විශ්වවිද්‍යාලයේ සිසුන් එක්ක එතුමා සාකච්ඡා කරන්නේ නැහැ. එතුමා ඉතාම දරදඬුව තමයි පාර්ලිමේන්තුව තුළ ඒ ඇතිවෙච්ච සිද්ධියෙන් තුළ ප්‍රකාශනයකුත් කරේ. තරුණ කණ්ඩායම් කියන්නේ අලුත් ජවයක් එක්ක යන කණ්ඩායම, අලුත් සිතුම් පැතුම් එක්ක යන කණ්ඩායම. එහින්දා ඒ තරුණ ජීවිතත් එක්ක රජය සෙල්ලම් කරන්න එපා. ඔවුන්ට අවශ්‍ය කාලය වෙන් කරන්න, ඔවුන්ගේ ප්‍රශ්නවලට ඇහුම්කන් දෙන්න. තමන්ට බලය දීලා තියෙන රටේ ජනතාව තමන්ට ඕන දේ කරන්න නෙමෙයි, මේ රටට ගැළපෙන දේක් නිර්මාණය කළා, මේ රටට හරියන දේ නිර්මාණය කළා, ඒ ක්‍රමවේදයේ ඉදිරියට ගෙනියන්න. එහිඳ විශ්වවිද්‍යාල පද්ධතිය අනිවාර්යයෙන්ම මේ රටේ පුළුල් වෙන්න ඕනේ. ඒ පුළුල් වීම හරහා එක පැත්තකින් විදේශීය රටවලට අපේ මුදල් ප්‍රමාණයන් ගලා යාම නවතිනවා, අනික් පැත්තෙන් මේ රට තුලම අපේ බුද්ධිමතුන් නිර්මාණය වෙනවා. හැබැයි ඒ සඳහා අවශ්‍ය ඒ නිවැරදි පසුබිම මේ රටේ නිර්මාණය වුණොත් විතරයි. එයින්ද ඒ සඳහා අවධානය රජය යොමු කරයි කියලා අපි බලාපොරොත්තු වෙනවා. ඒ බලාපොරොත්තු වෙන අතරම ඒ බලාපොරොත්තු වන අතරම විශ්වවිද්‍යාල පද්ධතිය පුළුල් කරද්දී ඒ නිවැරදි තැන්වල විශ්වවිද්‍යාල පද්ධතිය පුළුල් කරන්න කියන ඉල්ලීම අපි කියනවා. අර කුලියාපිටිය වෛද්‍ය
පීඨයේ සම්බන්ධයෙන්
මත ප්‍රකාශ වුණා. ඒ හින්දා නිවැරදි තැන්වල ඒ පුළුල් කිරීම සිදු කරන්න, එහෙම නැත්නම් පෞද්ගලික එක එක්කෙනාට ඕන ආකාරයට සිදු නොකර පොදුවේ මහ ජනතාවගේ යහපත සඳහා ඉටු කරන්න කියන ඉල්ලීම කරමින් මම ස්තුතිවන්ත වෙමින් මන් නිහඬනවා.
ස්තුති ගරු එස් වියලේන්ද්‍රන් මන්ත්‍රීතුමා.
சபைக்கு தலைமையாகும் கௌரவ உறுப்பினர் அவர்களே, இன்றைய பல்கலைக்கழகம் தொடர்பான இந்த விடயத்தில் பேசுவதற்கு கிடைத்த வாய்ப்புக்கு நன்றிகள். உண்மையிலே இந்த 21ஆம் நூற்றாண்டை நோக்கி சென்று கொண்டிருக்கின்ற காலகட்டத்திலே பல்கலைக்கழகங்கள் உருவாக்குகின்றதான பட்டதாரிகள் நிச்சயமாக உலக தரத்திற்கும் இன்றைய தொழில் வாய்ப்புக்கும் தொழில் வாய்ப்பு சந்தையிலே அவர்கள் அந்த தொழில் வாய்ப்பை பெற்றுக் கொள்வதற்கு எந்த அளவுக்கு தகுதியுடையவர்கள் என்பதை தீர்மானிக்கின்ற அளவுக்கு பல்கலைக்கழகங்கள் பட்டதாரிகளை உருவாக்க வேண்டிய ஒரு சூழ்நிலை இருக்கின்றது. இந்த நிலையிலே பார்க்கின்ற பொழுது பல்கலைக்கழகங்கள் உலக தரத்திற்கும் தொழில் வாய்ப்புக்கும் ஏற்ற வகையிலே பட்டதாரிகளை எந்த அளவுக்கு அவர்கள் தயார் செய்கிறார்கள் என்பது உண்மையிலே ஒரு கேள்விக்குள்ளாகத்தான் இருக்கின்றது. இந்த நேரத்திலே உண்மையிலே மூன்றாம் நிலை கல்வி தன்னுடைய என்விக்கு என்று சொல்லப்படுகின்ற நேஷனல் வொகேஷனல் குவாலிபிகேஷன் என்று சொல்லப்படுகின்றதான அந்த கற்கனறி மிகவும் சிறப்பாக இந்த நாட்டிலே தற்பொழுது நடைபெற்றுக் கொண்டிருப்பதை இந்த இடத்திலே நான் கூறிக்கொள்ள விரும்புகிறேன். இந்த என்விக்கு நேஷனல் வொகேஷனல் குவாலிபிகேஷன் அது 7 தரங்களை கொண்டிருக்கிறது. என்விக்கு லெவல் 1, 2, 3 என்பது சர்டிபிகேட் லெவலாகவும், என்விக்கு 4 என்பது அட்வான்ஸ் சர்டிபிகேட் லெவலாகவும், என்விக்கு 5 என்பது டிப்ளமா லெவலாகவும், என்விக்கு 6 என்பது ஹையர் டிப்ளமாகவும், என்விக்கு 7 என்பது ஈக்குவல் டிகிரியாகவும் கருதப்படுகிறது. இவ்வாறு ஒரு சிறந்த ஒரு கட்டமைப்பை உருவாக்கி இந்த தொழில் துறை சார்ந்ததான கற்கைகளை மூன்றாம் நிலை மற்றும் தொழிற்கல்வி அமைச்சு வழங்கிக் கொண்டிருக்கிறது. இவ்வாறு உலக தரத்திற்கும் தொழில் வாய்ப்புகளை இலகுவாக உள்நாட்டிலும் சரி வெளிநாட்டிலும் சரி பெற்றுக் கொள்ளக்கூடிய அளவிற்கு பட்டதாரிகளை நாளைய உலகின் பட்டதாரிகளை உருவாக்க வேண்டிய மிக முக்கியமான பொறுப்பில் இன்று பல்கலைக்கழகங்கள் இருக்கின்றது. ஆனால் இன்று பல்கலைக்கழகங்கள் எடுத்து பார்க்கும் பொழுது நாங்கள் விசேட கற்கைகள் ஸ்பெஷல் டிகிரி என்று சொல்கின்றோம். உள்வாரியாக ஸ்பெஷல் டிகிரி விசேட கற்கைகள், அதுபோன்று உள்வாரியாக ஜெனரல் டிகிரி, அதுபோன்று வெளிவாரியாக எக்ஸ்டர்னல் டிகிரியில் வருகின்ற ஜெனரல் டிகிரிகள், அதுபோன்று வெளிநாட்டு பல்கலைக்கழகங்கள் வழங்குகின்றன பட்டப்படிப்புகள். ஆனால் மாணவர்கள் இன்று இலங்கையில 2 லட்சத்துக்கு மேற்பட்ட மாணவர்கள் காப்பாற்ற உயர்நிறுத்த பரீட்சைக்கு தோற்றுகிறார்கள். அதிலே குறிப்பாக ஒரு 25,000 மாணவர்கள் தான் உள்வாரியாக பல்கலைக்கழகத்துக்களே போகின்றார்கள். அவர்கள் மிகவும் இரவு பகலாக கஷ்டப்பட்டு படித்து அவர்கள் திறமை சித்தி விசேட திறமை சித்தி என்ற அடிப்படையில் அவர்கள் உள்வாங்கப்பட்டு அங்கே அவர்கள் ஸ்பெஷல் டிகிரி 4 வருடம் விசேட கற்கை, 1 வருடம் 3 பாடங்களை படித்து 3 வருஷம் அந்த 1 வருடமாக 3 பாடங்கள் பொதுவான ஒரு கற்கையை மேற்கொண்டு பின்பு ஒரு பாடத்தை எடுத்து 3 வருடமாக படிக்கின்றார்கள். மொத்தத்தில் 4 வருடங்களை அவர்கள் பல்கலைக்கழகத்திலே விசேட கற்கைகளுக்காக செலவழித்து அவர்கள் ஒரு ஸ்பெஷல் அதிலே ஒரு ஆய்வையும் மேற்கொண்டு ஆனால் அவ்வாறு விசேட கற்கைகளை மேற்கொண்டு வருகின்ற இந்த விசேட பட்டதாரிகள் உண்மையிலேயே அவர்கள் அந்த குறிப்பிட்ட துறை சார்ந்து இந்த நாட்டில் வேலை வாய்ப்புகளில் உள்வாங்கப்படுவதில்லை. தமிழ் பாடத்திலேயோ அல்லது புவியியல் பாடத்திலேயோ அல்லது பொருளியல் பாடத்திலேயோ வேற எந்த துறையிலேயாவது விசேட கற்கைகளை மேற்கொண்டவர்கள் இன்று அந்த துறை சார்ந்து இல்லாமல் அவர்கள் பிரதேச செயலகங்களிலும் பிரதேச சபைகளிலும் மற்றமாக வேற இதர சேவைகளிலுமே அவர்கள் கற்ற அந்த துறைக்கு சம்பந்தம் இல்லாத வேலையை செய்து கொண்டிருக்கின்ற ஒரு அவல நிலைதான் இங்கே இருக்கின்றது. குறிப்பாக பார்த்தால் உண்மையிலே கிழக்கு மாகாண சபை அண்மையிலே நுண்கலை பட்டதாரிகளுக்கு ஆன வேலைவாய்ப்பை கோரிய பொழுது அங்கே தமிழ் மொழி மூல பட்டதாரிகளுக்கு கோரப்படவில்லை. சங்கீதம், நடனம் போன்ற சித்திரம், நாடகமரங்கள் போன்ற பாடங்களுக்கு கிழக்கு மாகாணத்திலே எந்த ஒரு பட்டதாரிகளும் தமிழ் மொழி மூல பட்டதாரிகளுக்கான விண்ணப்பங்கள் கோரப்படவில்லை. கிட்டத்தட்ட 2012 தற்போது வரை 282 பட்டதாரிகள் நாடகமரங்கள் மற்றும் சித்திரம், கர்நாடக சங்கீதம், அதேவேளையில் நடனம் போன்ற துறைகளிலே 4 வருடம் விசேட கற்கைகளை மேற்கொண்டிருந்தாலும் அவர்களுடைய அந்த துறை சார்ந்து ஆசிரியர் சேவைக்கு அவர்களுக்கான அந்த விண்ணப்பங்கள் கோரப்படவில்லை. ஆகவே அவருடைய நிலை என்ன? இன்றை சித்திர பாடத்திலேயோ அல்லது நடனத்துறையிலேயோ ஒரு விசேட கற்கையை மேற்கொண்டவர் இன்று வீதியிலே நிற்க வேண்டியிருக்கிறது. நாளை அல்லது வேறொரு வேலை அவருடைய துறையோடு சம்பந்தப்படாத வேறொரு வேலைக்கு ஒரு பிரியாசிலத்தில் போய் ஒரு எழுதி விளைஞ்சாகவோ அல்லது தந்த துறைக்கு சம்பந்தம் இல்லாத இன்னொரு வேலையை செய்ய வேண்டிய நிலை இருக்கின்றது. படிப்பது ஒன்று, செய்வது வேலை என்ற நிலை இருக்கின்றது. ஆகவே இந்த விசேட கற்கைகளை பல்கலைக்கழகத்திலே கற்கின்ற மாணவர்களுக்கு அந்த துறை சார்ந்து அவர்கள் மேல தங்களை வளர்த்துக் கொள்ள வேண்டிய ஒரு வேலை வாய்ப்பை கொடுக்க வேண்டிய சூழலை, அவ்வாறான சூழலை இந்த அரசு நிச்சயமாக வேலை வாய்ப்பில் உருவாக்க வேண்டும் என்பதை கூறிக்கொள்ள விரும்புகிறேன். அதுபோன்று பல்கலைக்கழக ஏல் காப்போத்த உயர்தர முடிவுகள் வெளிவந்து அதிகளவான மாணவர்கள் ஒரு வருடம் ஒன்றரை வருடங்களாக கல்வியியல் கல்லூரி அனுமதிக்காகவும் பல்கலைக்கழக அனுமதிக்காகவும் காத்திருக்க வேண்டிய சூழல் இருக்கின்றது. இங்கே பேசியதானே கௌரவ உறுப்பினர் மந்திர குணவத்தன் அவர் சொன்னார், வெளிநாட்டு பல்கலைக்கழகங்களிலே 25 வயசிலே அவர்கள் பிஎச்டி பட்டம் பெறுகிறார்கள். ஆனால் எமது பல்கலைக்கழகங்களிலே 25 வயசிலே அவர்கள் முதலாவது பட்டத்தை பெறுவது என்பது கூட மிகவும் கஷ்டமான சூழ்நிலையாக இருக்கின்றது. ஆகவே கால இழுத்தடிப்புகளை குறைத்து விரைவாக அவர்கள் ஏல் பெறுபவர்கள் வெளிவந்த உடனே அவர்கள் குறிப்பிட்ட ஒரு சில மாதங்களில் பல்கலைக்கழகத்துக்கு உள்ளே செல்லக்கூடிய சூழ்நிலை உருவாக்கப்பட வேண்டும். அது மாத்திரமல்ல, ஒரு சிறப்பான கற்கைகள் குறிப்பாக இன்று எமது இந்த உயரிய சபையில் இந்த பாராளுமன்ற வளாகத்தை எடுத்துக்கொண்டால் மொழிபெயர்ப்பு துறை, குறிப்பாக தமிழ் மொழி சார்ந்து மொழிபெயர்ப்பு துறையில் ஈடுபடுகிறவர்கள் இந்த பாராளுமன்றத்துக்குள்ளே மிகவும் குறைவாகத்தான் இருக்கின்றார்கள். ஒரு சில மொழிபெயர்ப்பு தமிழ் மொழி மொழிபெயர்ப்பாளர்கள் ஒரு சிலர் இருக்கின்றார்கள். அவர்கள் இங்கேயும் வந்து அந்த மொழிபெயர்ப்பு பணியில் ஈடுபட வேண்டும். அங்கே நடக்கின்ற குழுக்கள் சம்பந்தமான கூட்டங்களிலும் அவர்கள் தங்களை ஈடுபடுத்த வேண்டியிருக்கின்றது. ஆகவே அவ்வாறு இருக்கின்ற இந்த ஒரு பற்றாக்குறையை நிவர்த்தி செய்யும் வகையிலே நிச்சயமாக இந்த பல்கலைக்கழகங்கள் மொழிபெயர்ப்பு துறை சார்ந்து விசேட கற்கைகளை கொண்டு வந்து அதற்காக மாணவர்களை உள்வாங்கி அதிகளவானவர்களை உள்வாங்க வேண்டும் என்பதை இந்த இடத்தில் கூறிக்கொள்ள விரும்புகிறேன். அது மாத்திரமல்ல, இன்று தொழில்நுட்ப பாடங்கள் இன்று பாடசாலை மட்டங்களிலே தொழில்நுட்ப துறையை கொண்டு வந்திருக்கின்றோம், பாராட்டுக்குரியது. ஆனால் அந்த மாணவர்களுக்கு படிப்பிக்கக்கூடிய அந்த தொழில்நுட்பத்துறையை படிப்பிக்கக்கூடியதான வளவாளர்கள் அந்த துறையிலே பட்டம் பெற்ற ஆசிரியர்கள் இல்லை. அதனால் பாதிக்கப்படுபவர்கள் மாணவர்கள். மாணவர்களுக்கு 3-4 பெட்ச் அந்த பிரிவுகளுக்கு படித்துத்தான் ஆசிரியர்கள் கற்றுக்கொள்ள வேண்டிய சூழல் இருக்கின்றது. ஆகவே இந்த தொழில்நுட்பத்துறை சார்ந்த பாடங்களுக்குரிய வளவாளர்களை நிச்சயமாக இந்த நாட்டில் இல்லாவிட்டாலும் பக்கத்து நாடுகளில் இருந்தாவது கொண்டு வந்து வளவாளர்களை முதலாவது நாங்கள் தயார் செய்ய வேண்டும். அப்பொழுதுதான் ஒரு சிறந்த தொழில்நுட்பத்துறை சார்ந்த மாணவர்களை இந்த நாட்டிலே நாங்கள் உருவாக்க முடியும் என்பதை இந்த இடத்தில் கூறிக்கொள்ள விரும்புகிறேன். அது மாத்திரமல்ல, இன்று பார்த்தோம் என்று சொன்னால் பல்கலைக்கழகங்களிலே சில அநேகமான கற்கைகள் ஆங்கில மொழியில் இருக்கின்றது. ஆனால் பல்கலைக்கழகங்களுக்கு கிராம மட்டங்களில் இருந்து வந்த பெருந்தொகையான மாணவர்கள் ஆங்கில அறிவில்லாமல் பல்கலைக்கழகங்களை வருகிறார்கள். அவர்கள் ஆங்கில மொழியிலே தங்களுடைய பட்டப்படிப்பை பட்ட மேற்படிப்பை தொடர வேண்டிய சூழல் இருக்கின்றது. ஆனால் அவர்களுக்கு ஆங்கில அறிவில்லாமல்
உறுப்பினர் உங்களுடைய நேரம்
முடிவானது. ஆங்கில அறிவில்லாமல் உள்ளே வருகின்ற பொழுது அவர்கள் இடநடுவில் தங்களுடைய கற்கையை நிறுத்த வேண்டி வருகிறது. ஏன், சில பேர் தற்கொலை கூட செய்திருக்கிறார்கள். ஆகவே பாடசாலை மட்டங்களிலே ஆங்கில மொழியை நாங்கள் அங்கிருந்து சிறந்த முறையில் ஆங்கிலத்தையும் தகவல் தொழில்நுட்பத்தையும் பாடசாலை மட்டங்களில் வழங்க வேண்டும். குறிப்பாக கிராம மட்டங்களில் வழங்க வேண்டும். இன்று கிராம மட்டங்களிலே 40 வருஷம் 45 இடங்களாக ஆங்கில ஆசிரியர் இல்லாமல் இருக்கின்ற இயங்குகின்ற பாடசாலைகள் இருக்கின்றன. ஆகவே பாடசாலை மட்டங்களில் இருந்தே இதை நாங்கள் சரியாக செய்யும் பொழுதுதான் நிச்சயமாக பல்கலைக்கழக மட்டங்களில் ஒரு மாற்றத்தை கொண்டு வர முடியும் என்பதையும் நடத்தி கூறிக்கொண்டு எமது கிழக்கு பல்கலைக்கழகத்திலே கிழக்கு மாகாணம் சுற்றுலாத்துறைக்கு பிரபலமான ஒரு மாகாணம். ஆகவே சுற்றுலாத்துறை சார்ந்த கற்கைகள், சட்டத்துறை சார்ந்த கற்கைகள், அதோடு இந்து நாகரிகத்தை ஒரு தனிப்பிடமாக கொண்டு வருவதற்கான நடவடிக்கைகளையும் நிச்சயமாக உயர்வெளி அமைச்சு எடுக்க வேண்டும். அத்தோடு எமது கிழக்கு மாகாணம் விளையாட்டுத் துறையிலே மிக முக்கியமான ஒரு மாகாணம். விளையாட்டுத் துறை சார்ந்த டிப்ளோமா பட்டமேற்படிப்புகளையும் கிழக்கு பல்கலைக்கழகத்துக்கு நிச்சயமாக தர வேண்டும். ஒரு புகழ்புத்த பல்கலைக்கழகம் 1981 உருவாக்கப்பட்டு 35 வருஷமாக கிழக்கு மாகாணத்திலே இருக்கின்ற இந்த பல்கலைக்கழகத்திலே இவ்வாறான கற்கைகளை நிச்சயமாக உயர்கல்வி அமைச்சு இந்த நல்லாட்சி அரசு கொண்டு வர வேண்டும் என்பதையும் கூறிக்கொண்டு வாய்ப்புக்கு நன்றி.
ஸ்துதி கரு மகாச்சாரிய அசு மாரசிங்க மந்திரமா
மூலாசனாரோட மந்திரித்துவனி
மந்திரமணி இட பேர மூலாசனே சந்தா தியாகராஜ மந்திரமா யோஜனா
திலக ராஜா மந்திரி துமாமா யோஜனா கரணா. මුලාසනාරෝහ මන්ත්‍රීතුමනි, ඔබතුමා මුලාසනේ ඉන්න වෙලාවේ විශේෂයෙන් මමත් එක්කම කොළඹ විශ්වවිද්‍යාලයේ උපාධිය ලබාගත් ඔබතුමා ඉන්න වෙලාවේ උසස් අධ්‍යාපනය ගැන කතා කරන්න ලැබීම වාසනාවක් කොට සලකනවා. අද පනත මගින් අනධ්‍යන කාර්ය මණ්ඩලයට විශාල සේවයක් වෙනවා. ඒ වගේම සෑහෙන කාලයක් මේ අනධ්‍යන කාර්යමණ්ඩලයේ බලාගෙන හිටපු දෙයක්. විශේෂයෙන් මේ වෙලාවේ අනධ්‍යන කාර්යමණ්ඩලයේ මේ ලැබපු ජයග්‍රහණය වෙනුවෙන් ගරු උසස් අධ්‍යාපන ඇමතිතුමාට අපි ඉතාමත් ස්තුතිවන්ත වෙනවා එතුමා දුර දැකලා මේ අවස්ථාව උන්ට ලබා දීම ගැන. විශ්වවිද්‍යාල ගැන කතා කරනකොට අපි දුටුවා දවස් දෙකකට කලින් අලුත්ම විශ්වවිද්‍යාලවලට ඇතුළත් වීමේ ප්‍රවේශයටපත් ඉසෙඩ් අගයන් නිකුත් කරා. මේ ඉසෙඩ් අගයන් අනුව 2015 වර්ෂයේ උසස් පෙළ විභාගයට ලක්ෂ 3ක් පමණ පෙනී සිටිනවා. එයින් 1,55,550ක් පමණ පිරිසක් විශ්වවිද්‍යාල ප්‍රවේශය සඳහා මූලික සුදුසුකම් සපුරනවා. ඊට කලින් අවුරුදු 1,49,572ක් ලබා ගත්තා. ඒ අනුව විශ්වවිද්‍යාල වරම් ලබා ගන්නා පිරිස 27,603ක් වෙනවා. ගිය අවුරුද්දට වඩා 2,208ක වැඩිවීමක්. මම හිතන්නේ නොමිලේ අධ්‍යාපනයේ ලබන විශ්වවිද්‍යාල දරුවන් සඳහා මේ අධ්‍යාපන අයිතිය රැක ගැනීම වෙනුවෙන් කරන අරගලවලදී එක්සත් ජාතික පක්ෂය කවදත් ඉදිරියෙන්ම හිටියා. ඒ සඳහා ලැබුණු වරප්‍රසාදයක් හැටියට තමයි අපි සලකන්නේ. මේ විශ්වවිද්‍යාල අද උසස් අධ්‍යාපන ආයතන ගැන කතා කරනකොට ගොඩක් දෙනෙක් කතා කරපු මාතෘකාවක් මුලින්ම මමත් කතා කරන්න බලාපොරොත්තු වෙනවා. මේ පෞද්ගලික විශ්වවිද්‍යාල ගැන, විශේෂයෙන් සයිතම් ආයතනය ගැන. දැන් මේ සයිතම් ආයතනය ගැන එක පැත්තක වැරදි මත ගොඩක් ප්‍රකාශ වුණා. මමත් සයිතම් ආයතනය ගැන මුලින්ම මේ වැරදි මත ගැන විතරක් ඇහුම්කන් දෙනකොට හිතුවේ ඇත්තටම මේ ආයතනය අධ්‍යාපනය හරියට ලබා නොදෙන ආයතනයක් දෝ කියන සැකයක්. නමුත් මේ සම්බන්ධයෙන් වන සියලුම ලිපි ලේඛන අධ්‍යයනය කරාට පස්සේ දැක්කේ මේ සයිතම් ආයතනයේ වත්මන් තත්ත්වය, පටන් ගන්නකොට තත්ත්වය ගැන නෙමෙයි අපි කතා කරන්නේ, වත්මන් තත්ත්වය ගැන. වත්මන් තත්ත්වයේ මට ලැබුණා සියලුම ළමයින්ගේ උසස් පෙළ ප්‍රතිඵල ඇතුළත් වෙලා ඉන්න 900 ගාණක් වන සියලුම ළමෙන්ගේ උසස් පෙළ ප්‍රතිඵල. මුලාසනාරෝහ මන්ත්‍රීතුමනි, මේ උසස් පෙළ ප්‍රතිඵල ඇතුළේ එකම ළමෙක්වත් නැහැ ජීව විද්‍යාව හදාරපු නැති. ඒ කියන්නේ මෙන්න මේක තමයි දැනට සයිතම් ගැන අතීතයේ තියෙන්නේ නැති. අතීතයේ අපි දැක්ක ළමයි 2-3 හිටියා. ඒ ළමයි දැන් සයිතම් ආයතනයේ නැහැ. නමුත් දැන් ඉන්නේ નિયમિત සුදුසුකම් තියෙන ළමයි. දැන් මේ નિયમિત සුදුසුකම් කියන එකෙන් අවම වශයෙන් නිර්ණායක හැටියට උසස් පෙළ සමත් S3ක් තිබිය යුතුයි. දැන් ඔබතුමාට මතක ඇති අපි පහුගිය දවස්වල දැක්කා රජේ වෛද්‍ය නිලධාරීන්ගේ සංගමේ ලේකම්වරේ කරනලින්ද හිරත් කියලා මහත්මයෙක්ගෙන් එක්තරා රූපවාහිනී නාලිකාවකදී ඇහුවා A level ප්‍රතිඵල මොකක්ද කියලා. මට මතකයි එතුමා කියනවා A level ප්‍රතිඵල මතක නැහැ. මම කලින් වතාවකට මේක කතා කරා. මේ ඒ ලෙවල් ප්‍රතිඵල මතක නැහැ කියපු වෛද්‍යතුමා ගැන ලොකු සැකයක් අපිට මතුවෙනවා. අපි හෙව්වා විස්තර හොයනකොට දැනගන්න ලැබුණේ අපොස සාමාන්‍ය පෙළ සමත් වෙලා තියෙන්නේ මලියදේවේ කුරුණෑගල ප්‍රති. ඒකත් හරියට දන්නේ නැහැ. අපිට ආපු ආරංචියක් මේ අභියෝගය දෙනවා ඒ දොස්තර මහත්මයාට. නමුත් එතුමා උසස් පෙළ හදාරලා තියෙන්නේ බදුල්ල දිස්ත්‍රික්කයෙන් කියලායි ආරංචි. ඒතර ඒ අනුව එතුමාගේ ප්‍රතිඵල C2S2 කියලායි ආරංචි. කමන්නේ C2S2 ප්‍රතිඵලයක්. මේ ප්‍රතිඵලෙන් විශ්වවිද්‍යාල නිර්ණය කරන විශ්වවිද්‍යාලට ඇතුළත් විය හැකි. එතුමාට අයිතිය තියෙනවා. ඒ වගේම එතුමා නිර්භයව ඒ අයිතිය ප්‍රකාශ කළ හැකි. මොකද අපේ තියෙන ක්‍රමවේදය අනුව ඕ ලෙවල් කරලා ඒ දවස්වල මට මතකයි අපිත් එක්ක හිටිය ළමයි නුවරඑළියෙන් ගිහිල්ලා කැම්පස් ආව ඒක අයිතිය. ඒ අයිතිය ගැන කියන්න බය වෙන්නේ. ඇත්ත කියන්න බය වෙන්නේ ඇයි? ඉතින් එතුමාට දැන් උනත් පුළුවන් එතුමාට අමතක වෙච්ච ප්‍රතිඵල අපිට ඕන නම් දුන්නත් විභාග අංකය හරි නැත්නම් ඩෙන්ටි කාඩ් නම්බර් එක අපිට පුළුවන් විභාග දෙපාර්තමේන්තුවේ තොරතුරු දැනගැනීමේ පනතක් තියෙනවා. ඒ අවශ්‍ය නම් ඉදිරිපත් කරන්න. මම මේ කාරණයට ආවේ මේ සයිතම් ආයතනයේ තියෙන ළමයින්ගේ ප්‍රතිඵලත් ගත්තාම මේ අතර ඉන්නවා මුලාසන ආරෝහණ මන්ත්‍රීතුමනි ලෝකෙම 6 වෙනියා වෙච්ච ළමයෙකුත් ලෝකෙම ලංකාවේනේ ලෝකෙම ඒ වගේම ඒ තුන ගත්ත ළමයි රාශියක් ඉන්නවා. ඉතින් මේ දරුවන් කලින් කතා කරා චම්පිකරණවක ඇමැත්තුමා මම හිතනවා මේ චම්පික ඇමැත්තුමාගේ පෞද්ගලික මතය වෙන්නේ නැති මේක රජයේ මතය නොවිය යුතුයි. මොකද එවැනි ළමයින් නැවත බලලා ඒ ළම නැවත මේ බඳවා ගැනීම නවත්තන්න කියලා එකක් අපිට කරන්න බෑ. එහෙම එකක් කොහොමද කරන්නේ විශ්වවිද්‍යාලයක්. ඒ විශ්වවිද්‍යාලය අනුමත කරලා තියෙනවා පසුගිය රජයෙන් අනුමත කරපු විශ්වවිද්‍යාල ආයතනයක් ඉන්ස්ටිටියුට් එකක් අපිට බෑ. පසුගිය රජයේ වැරද්දක් තියෙනවා. මේ වැරද්ද හදන එක අපි කරන්නේ. මම හිතන්නේ ඒක තමයි අපි කළ යුත්තේ. ගරු උසස් අධ්‍යාපන ඇමැතිතුමේ මේ ඔබතුමා කිව්වා වගේ අපි මේ සයිතම් ආයතනය දිගටම පවත්වා ගන්න නම් private public partnership විදිහට PPP model එකක් විදිහට මේ රටේ මේක හරියාකාරව ස්ථාපිත කළ යුතුයි. හැබැයි මතක තියාගන්න අපි සියලු දෙනාම පිළිසිටිනවා quality එක වෙනුවෙන් quality education එක ලබා දිය යුතුයි. ඒකේ නැත්තම් ඒක තමයි අපි මේවනිට අධ්‍යයනය කරමින් ඉන්නේ. මේ සයිතම් ආයතනයේ අපි දෙමාපිය හම්බුණා, ශිෂ්‍යව හම්බුණා, සයිතම් ආයතනය ආංශික අධීක්ෂණ උසස් අධ්‍යාපන අනු කමිටුවට අපි කැඳෙව්වා. ඒකලොත් එක්ක අපි මේ කතා කරා. අපි ඇත්ත තත්ත්වය දැක්කා. එනිසා මේ හරියාකාරව දැනුවත් වී කතා කළ යුතු වෙනවා. විශේෂයෙන් මේ රටට අවශ්‍යයි පෞද්ගලික විශ්වවිද්‍යාල හේතුව මේ ඉසෙට් ස්කෝ එකට අනුව අපේ 18 විශ්වවිද්‍යාලට ඇතුල් වෙන විශ්වවිද්‍යාල වලම් ලැබපු ශිෂ්‍යයින්ගෙන් එතකොට 82ක එළියේ ඉන්නේ. මේ 82කට අපි මොකද කරන්නේ? මේක මොකද ඒ ළමයි ගැන ඒ ළමයි උසස් අධ්‍යාපන වරම් නැති අයද? මෙතනයි ප්‍රශ්නය. ගරු මූලාසන ආරෝහණ මන්ත්‍රීතුමනි මේ ප්‍රශ්නය විසඳීම සඳහා ක්‍රමවේදයක් අවශ්‍යයි. රටට විශේෂයෙන් වෛද්‍ය විද්‍යාල ප්‍රශ්නෙට අපි හැරුණොත් මේ වෛද්‍ය විද්‍යාල ප්‍රශ්නය ගැන කතා කරනකොට මට කල්පනා වෙනවා මේ වෛද්‍යවරුන්ගේ සියලු දෙනාගේම නෙමෙයි GMO එක හරහා ඉන්න බොහොම සුළු පිරිසක් මම 1%ක් විතර. මේ 1%ක් විතර වෛද්‍යවරුන්ගේ කුහකකම නිසා තමයි මේ ගොඩක් අයට වෛද්‍ය වෘත්තියට එම තියෙන ඉඩ ඇහිරිලා තියෙන්නේ. අද 1255යි ගිය වර්ෂයේ වෛද්‍ය පීටෝල්ට ඇතුළත් වුනේ. මම හිතන්නේ මේ මට දැනගන්න ලැබුණ හැටියට අලුත් ප්‍රතිඵල අනුව තව 16 දිනක් වැඩි වෙලා තියෙනවා. ඉතමත් හොඳ තත්ත්වයක්. ඉතර මේ 1255 විතරද මේ රටට වෛද්‍ය රෝණ? මුලාසනාරුණ මන්ත්‍රීතුමනි අද වෙන විට මේ දත්ත නැහැ කොහෙවත්. අදටත් ඇහුවොත් කොළඹ මහරෝහලේ වෛද්‍යවරු කී දෙනෙක් ඉන්නවද කියලා කාටවත් උත්තරයක් දෙන්න බෑ. ඇත්ත කතාව මේක. මේ දත්ත හංගලා තියෙන්නේ වෛද්‍ය නිලධාරීන්ගේ සංගමේ පුළුවන් තරම් ඒගොල්ලන්ගේ අයපුරවල එතෙන්ට. ලංකාවේ දැනට ඉන්නේ දල වශයෙන් 17000ක් විතරයි වෛද්‍යවරු. 17000ක් කියන ගණන් හැදුවොත් 1386 දෙනෙකුට එක්කෙනයි වෛද්‍යවරු ඉන්නේ මේ රටේ. ඉතින් මේ වෛද්‍යවරු ගණන නැද්ද? ලෝකේ අනිත් රටවල් බැලුවාම දැන් ලිතුවේනියාව වගේ රටක වෛද්‍යවරු 1000කට 4 දෙනෙක් ඉන්නවා. ලැට්වියාවේ 1000කට 4.5ක් ඉන්නවා. රුසියාවේ 4.1ක් ඉන්නවා. කසගස්තාන් වල 3.4ක් ඉන්නවා. ඊශ්‍රායලයේ වෛද්‍යවරු 3.2ක් ඉන්නවා 1000කට. ග්‍රීසියේ 3.4යි ෆ්‍රාන්සේ 3.1යි කියුබාවේ 3.6ක් ඉන්න 1000කට. බල්ගේරියාවේ 3.1යි චෙක් රිපබ්ලික් 3.6යි. ගොඩක් මේ අපේ ආර්ථිකයට සමාන රටවල් ගත්තොත් ගරු ඇමතිතුමනි වෛද්‍යවරු 1000කට 3 දෙනෙක් කෙනෙක් 300කට එක්කෙනෙක් විතර වෛද්‍යවරු ඉන්නවා. එතකොට අපි වෛද්‍යවරු හදන්නේ නැද්ද මේ ගාන? මේ 17000ක් තියාගෙනමද මේක ප්‍රශ්නේ ගන්න? ඔබ දන්නවද ලංකාවේ රෝහල් 37ක් අද වෙනකොට වැහිලා තියෙනවා. මේ කියන්නේ සෞඛ්‍ය අමාත්‍යවරයා කියන්නේ. රෝහල් 37ක් වැහිලා තියෙන රෝහල් ගැන කතා කරන්නේ නැද්ද? ඇයි අපි වහගෙන ඉන්නවද 1255 විතරමද තියෙන්නේ? ඒ වගේම අද වෛද්‍යවරු මේ කණ්ඩායම එකතු වෙලා ඉන්න ප්‍රදේශ ගත්තොත්, අපි කොළඹ ප්‍රදේශය ගත්තොත් රෝහල් 12ක් විතර තියෙනවා පෞද්ගලික රෝහල්. මේ රෝහල් වල ඇඳන් ගණන බැලුවොත් දින ගණනත් එක්ක 4500ක්. එතකොට මාසකට මුදල් ගෙවන නේවාසික රෝගී දින ගණන ගත්තොත් 135000ක් විතර. මේ විශේෂඥ වෛද්‍යවරු 2000ක් විතර මේ ප්‍රදේශය තුල ඒක රාශිය වෙලා ඉන්නවා. අනුරාධපුරෙන්, පුත්තලමෙන්, මොණරාගලින් මේ සියලුම පළාත් වලින් මේ චැනල් කරන්න උදේ පාන්දර රෝගීන් එනවා. විශේෂඥ වෛද්‍යවරු චැනල් කරගන්න. ඉතින් මේ ක්‍රමය විසඳිය යුතුයි. අර වැහිච්ච රෝහල් 37ට අපි නිර්මාණය කළ යුතුයි දොස්තරවරු. ඉතින් මේ සඳහා මා හිතනවා අපිට වෛද්‍ය විද්‍යාල අවශ්‍යයි වැඩිපුර. මේ ලෝකේ වෛද්‍ය විද්‍යාල ගැන ගත්තාම ඉන්දියාවේ වෛද්‍ය විද්‍යාල 219ක් තියෙනවා. ඇමරිකාවේ 147ක් තියෙනවා, චීනයේ 130ක් තියෙනවා, බ්‍රසීල්වල 84ක් තියෙනවා, ජපානයේ 80ක් තියෙනවා, මෙක්සිකෝවල 65ක් තියෙනවා, රුසියාවේ 60ක් තියෙනවා, අපි වගේ දෙගුණයක් විතර ඉන්න දකුණු කොරියාවේ 52ක් තියෙනවා, ඉරාන්වල 48ක් තියෙනවා, පකිස්තාන්වල 34ක් තියෙනවා, ෆිලිපීන්වල 34යි, මේ ආදී වශයෙන්. නමුත් අපේ පෞද්ගලික වෛද්‍ය පීඨ දෙකක් ඇතුළත් කරොත් අපේ 10යි තියෙන්නේ. අපි විශ්වාස කරනවා අඩුම තරමේ 24ක්වත් අර දකුණු කොරියාවේ වගේ භාගයක්වත් අපේ වෛද්‍ය පීඨ වෛද්‍ය විද්‍යාල අවශ්‍යයි. ඇත්තටම මේ ගැන අපි රජයේ සියලුම විශ්වවිද්‍යාලවල විද්‍යා වෛද්‍ය පීඨවල පීඨාධිපතිවරු ඇතුළු සියලු දෙනාත් එක්ක මේ රජයේ විද්‍යාපීඨ වෛද්‍ය පීඨවල තියෙන ප්‍රශ්නත් එක්ක අපි කතා කරා පාර්ලිමේන්තුවේ ගෞරව ඇමතුමනි ආංශික අධීක්ෂණ කාර්ක සභාවේදී. මම හිතන්නේ එතනදී අපි දැක්කා සමහර වෛද්‍ය පීඨවල තියෙන ප්‍රශ්න, විශේෂයෙන් නැගෙනහිර විශ්වවිද්‍යාලය වගේ ගත්තොත් නැගෙනහිර විශ්වවිද්‍යාලේ සම්පූර්ණයෙන්ම ආචාර්ය මණ්ඩලයේ ඉන්නේ 27ක ඉතර පිරිසක්. එතකොට රේෂියෝ එක ළමයි 13 දෙනෙකුට එක්කෙනයි. පේරාදෙණියේ 110ක් ඉන්නා, මේකේ ළමයි 9 දෙනෙකුට එක්කෙනෙක් ඉන්නවා. කොළඹ විශ්වවිද්‍යාලයේ ආචාර්යවරු, වෛද්‍ය පීඨයේ ආචාර්යවරු 116ක් ඉන්නවා. රේෂියෝ එක හැටියට ගත්තොත් ළමයි 9.5කට එක්කෙනෙක්. ඒ වගේම රජරට විශ්වවිද්‍යාලයේ වෛද්‍ය පීඨයේ තත්ත්වය ඒ નિયમિત ප්‍රමාණයෙන් 140යි විශ්වවිද්‍යාල ආචාර්යවරු ඉන්නේ. මේක තමයි ප්‍රශ්නේ. අර මම ඇත්තටම ස්තුතිවන්ත වෙනවා මේ ප්‍රශ්න ගැන. ඉතාමත් විපක්ෂයේ හිටියත් හොඳ යෝජනාවක් එක්ක කතා කරා බන්දුළු ගුණවර්ධන හිටපු අධ්‍යාපන ඇමැතිතුමා, ඒ වගේම ශේහාන් සේමසිංහ මන්ත්‍රීතුමා. මේ මෙතුමාලා හොඳ යෝජනා ඉදිරිපත් කරා. අපි බොහොම සාදරයෙන් එවැනි යෝජනා පිළිගන්නවා. අපි දැක්ක විශේෂයෙන් රජරට විශ්වවිද්‍යාලයේ නැගෙනහිර විශ්වවිද්‍යාලයේ වෛද්‍ය පීඨයට විශේෂ අවධානයක් යොමු කළ යුතු වෙනවා. අපිට ලැබුණා නැගෙනහිර විශ්වවිද්‍යාලයේ ඉල්ලීම් කිහිපයකුත්. මොකද මේ ඉල්ලීම් වලත් තියෙන්නේ වෛද්‍යවරු, විශේෂඥ වෛද්‍යවරු තෝරාගෙන තිබෙනවා ආචාර්යවරු හැටියට. නමුත් ඒගොල්ලෝ රිලීස් කරන්න ඇති ප්‍රශ්න. මේ ආදී වශයෙන් අපිට ඉතාමත් සරල ප්‍රශ්න කිහිපයක් තියෙනවා. මම හිතන්නේ සෞඛ්‍ය අමාත්‍යතුමා මැදිහත් වෙනවා නම් හොඳයි එවැනි ප්‍රශ්න විසඳ ගන්න. අපිට එකත් එහෙම වුණොත් අපිට මේ නැගෙනහිර විශ්වවිද්‍යාලෙත්, ඒ වගේම රජරට විශ්වවිද්‍යාලෙත් තියෙන ප්‍රශ්න විසඳ ගන්න පුළුවන් වෙනවා. ඒ වගේම මට මතක් කරන්න ඕන මේ වෙලාවේදී කොළඹ විශ්වවිද්‍යාලයේ වෛද්‍ය පීඨයේ මෙඩිකල් ෆැකල්ටි එකේ ඩීන් යෝජනා කරා. ඉතාමත් හොඳ යෝජනාවක්. විශේෂයෙන් අගය කරන්න ඕන එවැනි යෝජනා. එතුමිය අපිට යෝජනා කරා කොළඹ විශ්වවිද්‍යාලයේ වෛද්‍ය පීඨයේ මෙඩිකල් ෆැකල්ටි කියන්නේ ලෝකේ ප්‍රධාන පෙළේ මෙඩිකල් ෆැකල්ටි එකක්. ඒ වගේම පේරාදෙණියෙත් ඒ වගේ. මොකද තියෙන ඉල්ලීමත් එක්ක අන්තර්ජාතික ශිෂ්‍යෝ ෆොරින් ස්ටුඩන්ට්ස්ලා ගේ ලොකු ඉල්ලීමක් තියෙනවා කොළඹ විශ්වවිද්‍යාලයේ වෛද්‍ය උපාධිය ලබා ගැනීම සඳහා. එතුම යෝජනා කර වෙනම අංශයක් හදලා මේ ජාත්‍යන්තර මෙඩිකල් ස්කූල් එකක්. උදාහරණයකට University of Colombo International School of Medicine. අපිට හදන්න පුළුවන් කොළඹ විශ්වවිද්‍යාලයේ. ඒ හදලා ඒ හරහා foreign students ලා 100ක් මුදල් ගෙවලා ගන්නවා වගේම ඒ හරහා තව 100 දෙනෙකුට ලෝකල් ළමයි නොමිලේ අධ්‍යාපනය ලබා දිය යුතුයි. හැකිය හැකි. මෙවැනි යෝජනාවක්. ඉතින් මේව තමයි බොහොම සාධනීය සාධාරණ යෝජනා. ඒ වගේම පේරාදෙණිය වගේ medical faculty කටත් අපිට ඒ වගේ හදන්න පුළුවන්. ඒත් එක්කම මේ හරහා විශේෂයෙන් අපි යෝජනා කරලා තියෙන දරුසස් අධ්‍යාපනතුමාත් කතා කරන විශ්වවිද්‍යාලවලට ස්වාධීනත්වය ලැබිය යුතුයි. දැන් අපි රෑන්කින් ගැන කතා කරනවා. ලෝකේ ප්‍රධාන දැන් කීප දෙනෙම කතා කරා පළමු පෙළේ විශ්වවිද්‍යාල 20ම තියෙන්නේ මේ යුරෝපා රටවල. හැබැයි මේ 20ම ප්‍රයිවට් පබ්ලික් පාර්ට්නර්ෂිප් එහෙම නැත්නම් ප්‍රයිවට් යුනිවර්සිටීස්. මේ පෞද්ගලික විශ්වවිද්‍යාල නැත්නම් ප්‍රයිවට් පබ්ලික් පාර්ට්නර්ෂිප් එහෙමත් නැත්නම් අර සමූහ මගින් පාලනය වන විශ්වවිද්‍යාල ඇයි ඉදිරියට ආවේ? මේ ස්වාධීනත්වයේ නිසා. මම හිතන්නේ උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයේ ලේකම්තුමත් ඉන්න උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයේ නිලධාරීන් අපි හම්බුණා විවිධ කමිටු වලදී අපි දැක්කා අපේ විශ්වවිද්‍යාල පද්ධතියේ තියෙන තව ප්‍රශ්නයක් තමයි අලුතෙන් පාඨමාලා පටන් ගන්නකොට මේ කාඩ් පොසිෂන්ස් ගැන ඉල්ලනකොට මැනේජ්මන්ට් සර්විසස් ඩිපාර්ට්මන්ට් MST එකෙන් මේ කාඩ් පොසිෂන් එකක් ගන්න තියෙන අමාරුව. මොකද මේ අපේ ක්‍රමවේදය තුල සමහරట్లాට ඒගොල්ලන්ට තේරෙන්නේ අපි පෙරේදා අපි කතා කරා සෞන්දර්ය විශ්වවිද්‍යාලයත් එක්ක මේ සෞන්දර්ය විශ්වවිද්‍යාලයේ අලුතෙන් ඩිජිටල් සිනමාකරණය ගැන උපාධි පාඨමාලාවක් යෝජනාව. ඉතාමත් හොඳයි. මේ රටට අවශ්‍යයි අලුත් එවැනි පාඨමාලාවක්. ඒතර මේ ඩිජිටල් සිනමාකරණය ගැන පාඨමාලාව ආරම්භ කරනකොට තාම මේ කාඩ් පොසිෂන් මේ කාඩ් කමිෂන් එක මේ කාඩ් අප්‍රූව් කරන මැනේජ්මන්ට් ඩිපාර්ට්මන්ට් එක හිතන්නේ තාම මේ බෑ තව කල් යනවා මේව අප්‍රූව් කරන්න අපිට බෑ මේම කාලයක් යනවා එහෙම නැත්නම් එතකන් ඉන්න විශ්වවිද්‍යාල පාඨමාලා පටන් ගන්න කියලා. මේ 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 සංකල්ප වෙනස් විය යුතුයි. අපිට මේ රාජ්‍ය පද්ධතිය තුළ සමහර නීති රීති එක්ක සමහරවිට මේ කාලය ගත වෙනවා. එහෙමනම් විශ්වවිද්‍යාල ස්වාධීන වෙලා තමන් ලෝකේ විශ්වවිද්‍යාල අද එහෙමයි තරම් කරන්නේ. විශ්වවිද්‍යාල ස්වාධීන වුණොත් විතරයි තමන්ට උපයගෙන තමන්ට වීදම් කර හැකියන්නේ. එහෙම කළොත් මේ විශ්වවිද්‍යාල පද්ධතිය උඩටම අපිට ගන්න පුළුවන් ලෝකේ අනිත් විශ්වවිද්‍යාල එක්ක තරඟ කරන තත්ත්වයට පත් වෙනවා. මේකෙන් කියන්නේ දැනට දෙන නොමිලේ අධ්‍යාපනයේ නවත්තන්න කියන එක නෙමෙයි. වැරදි අර්ථ නිරූපණයක් කරගන්න එපා. දැන්ට ලබා දෙන නොමිලේ අධ්‍යාපනයේ විශ්වවිද්‍යාල සියලු දේ අප රැකගත්තේ අපි සියලුම දෙනා මේ නොමිලේ අධ්‍යාපනය තුලින් බිහි වෙච්ච අය. හැබැයි නොමිලේ අධ්‍යාපනයයි නිදහස් අධ්‍යාපනයයි කියන්නේ දෙකක්. විශ්වවිද්‍යාලවල තියෙන නිදහස් අධ්‍යාපනය ඇති කර යුතුයි. නිදහස් පාඨමාලා ඇති කර යුතුයි. ඇයි සෞන්දර්ය විශ්වවිද්‍යාලයේ යෝජනා කරන ඩිජිටල් සිනමා කරන පාඨමාලාවයි තව ඩිලේ වෙන්නේ? ඒගොල්ලන්ට අවස්ථාව දෙන්න ඕනේ ඒක පටන් ගන්න. දැන් ඩිජිටල් සිනමාකරණයට ඉන්න ශිෂ්‍යයෝ ගත්තොත් මේ විශ්වවිද්‍යාලයේ වරම් ලබන ශිෂ්‍යයන්ට වඩා මේ සිනමාකරණය තුල ඉන්න පිරිසක් තමයි මේ ඩිජිටල් සිනමාකරණයට දැන් ඉගෙන ගන්න අවශ්‍යතාවය යොමු වෙලා ඉන්නේ. එහෙනම් මෙන්න මේ වගේ අයට කොහොමද පාඨමාලා හදන්නේ? ඒකට ස්වාධීනත්වය ලබා දිය යුතු විශ්වවිද්‍යාලවලට ඒ විශ්වවිද්‍යාල තනියම හිතලා තනියම පාඨමාලා හදලා ඒ උපය ගන්න ආදායම අපි යොදාගත්තු විශ්වවිද්‍යාල දියුණු කරන්න මම හිතන්නේ අපිට පුළුවන් තව තවත් විශ්වවිද්‍යාල ඉදිරියට ගෙනියන්න. මේ මෙවැනි කාරණා මෙවැනි අලුත් දේවල් අපි හිතන්න ඕනේ. ඒ වගේම පෞද්ගලික විශ්වවිද්‍යාල මේ රටට පැහැදිලිවම අවශ්‍යයි. එහෙමනම් මම නැවතෙන්නම් කොහොමද අපි සයිතම් එකට විසඳුම ලබා දිය යුත්තේ? අපි හිතනවා සයිතම් එක විසඳුම ලබා දිය යුත්තේ ප්‍රයිවට් පබ්ලික් පාර්ට්නර්ෂිප් මොඩල් එකකින්. උදාහරණයකට සයිතම් එකේ ප්‍රශ්නේ තියෙන්නේ ක්ලිනිකල් ට්‍රේනින් නම් සායනික පුහුණුව නම් මේ සායනික පුහුණුව නියමිත ප්‍රමිතියෙන් අපි ලබා දුන්නොත් අපිට පුළුවන් මේ ප්‍රමිතිය හදලා දෙන්න. මෙඩිකල් කවුන්සිල් එක පැහැදිලිවම කියනවා මේ සායනික පුහුණුව හරියට දෙනවා නම් සායනික ඒ தත්ත්වය හදලා දෙනවා නම් අපිට ප්‍රශ්නයක් නැහැ මේකේ. එවනම් මූලාසන අරුවට මන්ත්‍රීතුමනි අපිට කරන්න ඕන හොඳම දේ තමයි මේ රෝහල රජයේ යම් කොටසක් අරගෙන පෞද්ගලික රජයේ ආයතනයක් විදිහට රෝහල පවත්වාගෙන මේ අවස්ථාව අපිට සෑදිය යුතුයි. අපිට ගුණායකින් නොමිලේ රෝහලේ සේවාව ලබාගෙන රෝගීන්ට වෙනම සෙක්ෂන් එකක් හදන්න. ඒත් එක්කම ප්‍රොෆෙසෝරියල් වෝඩ්ස් වගේ ඒවා හදලා දෙන්න පුළුවන් සයිතම් එකට තියාගන්න. මේක 50%ද මොකක්ද ඒ කියන එක අපිට පස්සේ කතා කරන්න පුළුවන්. නමුත් අපි එවැනි තැනක ඉඳගෙන මේක කල්පනා කළ යුතුයි. එහෙම නැතුව මම නැවතත් කියනවා චම්පි කැමතිතුමා කියනවා මේ ළමයි ඇතුළත් කරන එක වහම නවත්තන්න. මේක වැරදි. එහෙම කොහොමද රජයක් හැටියට කියන්නේ වහම නවත්තන්න කියලා? එහෙම ප්‍රතිපත්තිමය තීරණ අපිට ගන්න බෑ. මොකද මේ රජය පසුගිය රජේ හරි අනුමත කරපු උසස් අධ්‍යාපන ආයතනයක්. හැබැයි ඒ වගේම අපි මතක තබා ගත යුතුයි, අපි පසුගිය දවස්වල දැක්කා උසස් අධ්‍යාපන ආයතන අනුමත කිරීමේ ප්‍රශ්න තියෙනවා. දැන් පසුගිය දවස්වල ආවා ගැසට් එකක්, මේ කට්සු කියලා ආයතනයක උපාධි පාඨමාලා අනුමත කරන්න. මේ කට්සු කියන ආයතනයත් අපි බැලුවාම මේකෙත් තියෙන්නේ Bachelor of Science and Medical Science, Psychology, Human Resource, Marketing, Accounting. ඊට කලින් තිබුණා මේ 2000 මේ හරි හොඳ වටිනා දෙයක් මෙතන තියෙනවා. මේ කොහොමද මේ දේවල් කරේ කියන එක අපි පැහැදිලිව සොයා බැලිය යුතුයි මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි. මේ විශ්වවිද්‍යාල ආයතනයේ මේ උපාධි පාඨමාලා උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයෙන් මිතින් අනුමත කරන්නේ ගරු උසස් අධ්‍යාපන ඇමතිතුමනි 2015 ජනවාරි 7 වෙනිදා. ඉතින් මේ ජනවාරි 7 වෙනිදා කියන්නේ ජනාධිපතිවරණයට දිනකට කලින්. මම බැලුවා මේ කට්සු කියන ආයතනයේ ඉන්නේ කවුද කියලා. මේ පාලක සභාවේ යුනිවර්සිටි කෝට් එකේ චයර්මන් හැටියට ඉන්නේ හිටපු ජනාධිපතිවරයාගේ ලේකම් ලලිත් විරතුංග මහත්මයා. එතකොට දැන් මේ කඩිමුඩියේ පෞද්ගලික විශ්වවිද්‍යාල අනුමත කිරීම දැඩි ප්‍රශ්නයක්. මේක අපි නිවැරදි නියාමනයක් අවශ්‍යයි මේ රටට. නිවැරදි නියාමනයක් තිබුණොත් විතරයි අර ලෝකයේ තරංකාරීත්වයෙන් ඉහළ තැනක ඉන්න ප්‍රධාන පෙළේ විශ්වවිද්‍යාල ලංකාවට එන්නේ. එහෙම නැතුනොත් එන්නේ මේ වගේ අර ටක් ගාලා අවශ්‍ය දේශපාලන අවශ්‍යතා නිසා ජනාධිපතිවරණයට කලින් දවසේ ඇප්‍රුවල් එක ගන්න විශ්වවිද්‍යාල ආවොත් මේ ප්‍රශ්නේ විසඳන්න බෑ. මේක වැරදි. මේ ගැන අපි සොයා බැලිය යුතුයි. නමුත් වෙලා තියෙන්නේ රාජ්‍ය ප්‍රතිපති රජයෙන් අනුමත කරා නම් අපිට බෑ අපි වෙන අපි රජයෙන් ඒක නවත්තන්න බෑ. ඒක අපි ක්‍රියාත්මක කරන්න බැඳී සිටිනවා. මේ රජයෙන් ගැසට් එකක් අනුමත කරලා පාර්ලිමේන්තුවේ අනුමත කරගත්තා නම්. ඒතොර මෙන්න මේ වගේ කාරණාත් එක්ක අපි බොහොම සාවධානව සොයා බැලිය යුතුයි. ඒ වගේම ඒ සඳහා පැහැදිලි ප්‍රතිපත්තියක් නියාමනයක් අවශ්‍ය වෙනවා. මම හිතන්නේ මේ බන්දුල ගුණවර්ධන මන්ත්‍රීතුමා යෝජනා කරා තීරීම් කාරක සභාවකින් මේක කළ යුතුයි කියලා. දැනටමත් ආංශික අධීක්ෂණ කාරක සභාව හරහා මේක සිදු වෙනවා. උසස් අධ්‍යාපනයේ සඳහා වූ අනුකාරක සභාවක් ආංශික අධීක්ෂණ කාරක සභාවක් තියෙනවා. මේ සඳහා අපි දැනටමත් පෞද්ගලික උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයේ විසින් අනුමත කරන ලද පෞද්ගලික ආයතන උසස් අධ්‍යාපන ආයතනයේ සියල්ල කැඳවලා මේ ගැන අපි ඒගොල්ලන්ගේ ප්‍රශ්නත් කතා කරා. ඒ වගේම අපි වගේ දස්වල වෛද්‍ය පීඨ සෞන්දර්ය ආයතනය ආදී පීඨ සමගත් අපි කතා කරා. මේ වන විට උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයත් පළවෙනි ඩ්‍රාෆ්ට් එක කතා කරනවා මේ පෞද්ගලික ආයතන පෞද්ගලික උසස් අධ්‍යාපන ආයතන නියාමනය කරන්නේ කොහොමද කියලා. මේ හරි නියාමනයක් රටට අවශ්‍යයි. එහෙමනොත් විතරයි තරංකාරීත්වයෙන් වැඩි උසස් අධ්‍යාපන ආයතන ලංකාවට එන්නේ. මම හිතන්නේ අපේ රජයේ ප්‍රතිපත්ති හැටියට ගරු උසස් අධ්‍යාපන ඇමතිතුමා මේ සඳහා දැඩි මහන්සියක් දරන අපි දන්නවා. රජයේ ප්‍රතිපත්ති හැටියට අපි ආරාධනා කරනවා ලෝකේ ඉන්න ප්‍රධාන පෙළේ විශ්වවිද්‍යාල වලට එන්න. මේ මොකද මේ මානව සම්පත මුලසනාරූඪ මන්ත්‍රීතුමනි, මම අවුරුදු 10ක් විතර ජපානයේ විශ්වවිද්‍යාලයක මහාචාර්යවරයෙක් හැටියට කටයුතු කරා. මම දැක්කේ ලංකාවෙන් යන අපේ දරුවෝ තමයි මේ විශ්වවිද්‍යාල පළවෙනියෝ වෙන්නේ. ඒ නිසා මේ අපේ විශ්වවිද්‍යාල වල ඉන්න දරුවන්ගේ දැනුම ලෝකයේ ඉහළම තැනක ඉහළම ප්‍රමිතියක තියෙනවා. ඒ නිසා මේ අවස්ථාව වැඩි වැඩියෙන් ලබා දිය යුතුයි. මේ සඳහා උදාහරණයකට අපි දන්නවා වයඹ විශ්වවිද්‍යාලයේ අලුතෙන් වෛද්‍ය පීඨය හැදෙනවා. මොරටු විශ්වවිද්‍යාලෙත් අලුතෙන් වෛද්‍ය පීඨයක් යෝජනා කරනවා. ඊළඟ සබරගම විශ්වවිද්‍යාලයේ ඉඩමකුත් බලලා තිනවා මේ සඳහා වෛද්‍ය පීඨයක් යෝජනා වෙනවා. මේ වගේ රාජ්‍ය විශ්වවිද්‍යාල පද්ධතිය තුළ වෛද්‍ය පීඨ නැති තැන්වලට වෛද්‍ය පීඨක්, ඉංජිනේරු පීඨ නැති තැන්වලට ඉංජිනේරු පීඨක් ලබා දිය යුතු. ඒ ලබා දීම තුළින් තමයි නිවැරදි අධ්‍යාපනයක් අර අපේ අතරමං වෙන 82% පිරිසකට වැඩි වැඩියෙන් අවස්ථාව ආරම් ලැබෙන්නේ. හැබැයි ප්‍රශ්නේ තියෙන්නේ රාජ්‍ය මැදිහත් වීම තුලින් විතරක් මේ ප්‍රශ්නේ හඳ ගන්න බෑ. එහෙමනම් පෞද්ගලික විශ්වවිද්‍යාල, පෞද්ගලික විශ්වවිද්‍යාල අධ්‍යාපනය සඳහා ආයතන ලබා දීම සඳහා යම් උනන්දු කිරීමක් ප්‍රමුඛතාවයක් ලබා දිය යුතුයි. අපි එන්න මම එතෙන්ට එන්න. ආචාර්යරු හොයාගන්න එකට හොඳ විසඳුමක් තියෙනවා ගරු මන්ත්‍රීතුමනි. මේ ආචාර්යවරු හොයාගන්න එක ඇත්තටම දැන් අපි කල්පනා කරා. දැන් උදාහරණෙ මේ ප්‍රශ්නේ මම මැදිහත් වෙලා තියෙනවා. අපේ ජපානයේ විශ්වවිද්‍යාල 17ක සංසදයක් එක්ක දැන් අපිට කැබිනට් ඇප්‍රූවල් එකක් ලැබුණා. ඒෂියන් ඉන්ස්ටිටියුට් ඔෆ් සයන්ස් ඔෆ් ටෙක්නොලොජි කියලා ජපානයේ විශ්වවිද්‍යාල සංසදයක් එක්ක විශ්වවිද්‍යාලයක් ආරම්භ කරනවා. එතකොට මේ මේ ඇතරම අතීතය අපි ගත්තොත් ඔබ දන්නවා AIT එක ලංකාවට එන්න තිබුණේ ඒක අපිට ලංකාවට ලැබුණේ නැහැ ඒ වෙලාවේ ගත්ත තීරණ නිසා. ඉතින් මේ මෙවැනි ලෝකේ ප්‍රමුඛතාවයක් තියෙන විශ්වවිද්‍යාලات එක්ක අපි විශ්වවිද්‍යාල පටන් ගන්නකොට ආචාර්ය උපාධිධාරීන් අපි දන්නවා දැන්ටමත් උදාහරණයකට ජපානයේ විශ්වවිද්‍යාල සංසදයේ එකතු වෙලා අද වෙන විට ආචාර්ය උපාධිධාරීන් 73 දෙනෙක් බිහි කරමින් ඉන්නවා. මේ 2011 ඉඳන් පටන් ගත්ත ප්‍රොජෙක්ට් එක. ඒතර මේ ආකාරයෙන් මේක ජපානයේ ආචාර්යවරු 3 එකක් එනවා. ජපන් ජාතිකයෝ. ඒක තමයි දැන් මෙවැනි විශ්වවිද්‍යාල ලෝකේ හැදුවා. මැලේසියාවේ හැදුවා, ඊජිප්තුවේ හැදුවා. වැටුප ලබා දෙන්නේ ජපානයෙන්. මේ ජපාන මේක තමයි මේ වෙනස. මේ අර විශ්වවිද්‍යාල සංසදයෙන් තමයි වැටුප ලබා දෙන්නේ. විශ්වවිද්‍යාල 17 හරහා මේ අපේ විශ්වවිද්‍යාල උගන්වන්න ආචාර්යවරු එවනවා. ද ලෝකේ එහෙම සහයෝගය ලබා දෙන රටවල් ඉන්නවා. ජපානය එහෙම රටක්. මට මතයි මමත් මේ ප්‍රොජෙක්ට්ස් දෙකේ හිටියා. MGIIT කියලා මැලේසියා ජපාන් ඉන්ස්ටිටියුට් ඔෆ් ටෙක්නොලොජි කියලා එකක් හැදුවා. ඊජස් කියලා ඊජිප්තුවල හැදුවා, ඊජිප්තු ජපාන් යුනිවර්සිටි එකක්. මේ දෙකටම ජපානයේ මහාචාර්යවරු ගිහිල්ලා උගන්වනවා. ඉතින් මේ වගේ අවස්ථා අපි පුළුල් කරොත් තමයි ලෝකයේ තියෙන දැනුමත් අපිට එන්නේ. මේ ඒ වගේම මම යෝජනා කරනවා දැන් අපි කොළඹ ගැන කතා කරනවා. මෙගාපොලිස් යටතේ සයන්ස් සිටි එකක් අපි කතා කරනවා කොළඹ මාලබේ ප්‍රදේශයේ. ඒ වගේම උසස් අධ්‍යාපන ඇමතිතුමාගේ මූලිකත්වයෙන් මම යෝජනා කරනවා නුවර ප්‍රදේශයේත් අපිට හදන්න පුළුවන් කැන්ඩි සයන්ස් සිටි එකක්. උදාහරණයට පේරාදෙණිය ආශ්‍රිතව විශ්වවිද්‍යාල පර්යේෂණ ආයතන ගොඩක් තියෙනවා. මේ පේරාදෙණිය කුණ්ඩසාලේ ওই පාතදුම්බර වගේ ආසන ටිකත් සම්බන්ධ කරොත් ඒ තියෙන සම්පත් ටිකත් ගත්තොත් අපිට හැකියාවක් ලැබෙනවා කැන්ඩි සයන්ස් සිටි එකක් පටන් ගන්න. මේ සඳහා රජයේ විශ්වවිද්‍යාල වගේම පෞද්ගලික විශ්වවිද්‍යාල අපිට ආරාධනා කළ හැකි වෙනවා. ලෝකයේ අනෙක් රටවල්වලුත් විශ්වවිද්‍යාල ආරාධනා කර හැකි වෙනවා. විශේෂයෙන් අර ජපානයේ විශ්වවිද්‍යාල සංසදයේ වගේ ලෝකයේ මේ සඳහා කැමැත්තක් තියෙන විශ්වවිද්‍යාල සමග ඒකාබද්ධ වෙලා ප්‍රයිවට් පබ්ලික් පාර්ට්නර්ෂිප් මොඩල්ස් වලට යන. උදාහරණයකට මුලාසනාරුණ මන්ත්‍රීතුමනි, ලංකාවේ රෝහල් 45ක් තියෙනවා. දැනට අපිට ටීචින් හොස්පිටල්ස් හැටියට කන්වර්ට් කරන්න පුළුවන් හොස්පිටල්ස්. අපිට පුළුවන් වුණොත් මේ රෝහල් 45 ටීචින් හොස්පිටල්ස් විදිහට කන්වර්ට් කරන්න අපිට හැකියාව ලැබෙනවා. තව තවත් මේ විශ්වවිද්‍යාල විශේෂයෙන් වෛද්‍ය පීඨ සිසුන්ට වැඩි වැඩියෙන් අවස්ථා ලබා දෙන්න. ඒ වගේ මට මේ වෙලදී තව යෝජනාවක් ඇවිල්ලා තිබුණා රුහුණු විශ්වවිද්‍යාලයෙන් ළමයින් සඳහා වන ටීචින් හොස්පිටල් එකක් හදන්න. ඒ සඳහා ළමයින් සඳහා වන ටීචින් හොස්පිටල් එකක් හැදීම තුළින් තවත් වෛද්‍ය ශිෂ්‍යුන්ට තව තවත් වැඩි අවස්ථාව ලබා දෙන්න. මම හිතනවා මේ ආදී වශයෙන් අපේ ආණ්ඩුව උසස් අධ්‍යාපන කටයුතු වලට පැහැදිලි වෙනසක් කරන්න, පැහැදිලි ප්‍රතිපත්තියක්, පැහැදිලි දැක්මකින් කටයුතු කරනවා. මම හිතන්නේ අද අපි අනුමත කරන මේ පනතත් මගින් මේ අවස්ථාවන් මගින් තව තවත් වැඩි විශ්වවිද්‍යාල වරම් ලැබෙනවා අපේ ශිෂ්‍යයින්ට. ඒ වගේම අවසාන වශයෙන් තව එකක් මතක් කරන්න ඕන. අපේ විශ්වවිද්‍යාලවලට හැකියාවක් ලැබෙනවා අපි ස්වාධීන වුණොත් පැය 24 වැඩ කරන විශ්වවිද්‍යාලවලට බවට පරිවර්තනය වෙනවා. ලෝකේ විශ්වවිද්‍යාල අද පැය 24 වැඩ කරන විශ්වවිද්‍යාල තියෙන්නේ. අපිට පුළුවන් රාත්‍රී පාඨමාලා පටන් ගන්න. පරේෂණ පටන් ගන්න. මේ පරේෂණ සංස්කෘතියක් අපේ විශ්වවිද්‍යාල තුල ඇතුළත් විය යුතුයි. එහෙම වුණොත් තමයි රටේ අනාගතයට ගැලපෙන පරේෂකයෝ නවෝත්පාදන ආර්ථිකයකට යන පරේෂකයෝ නිර්මාණය කරගත හැකි වෙන්නේ. ඔබට ස්තුතියි. 100%